यत् संकल्पात् तपति तपनो वाति वातः समिन्धे वन्निर्धत्ते धरणिरुदधे लंघते नैव वेलां सोयं श्रीमान् निखिल जगतां अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिववीरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतम् वन्दे महापुरुषते चरणारविन्दम् वन्दे महापुरुषते चरणारविन्दम् ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः बोलो लक्ष्मीनारायण
देवानि जय
श्री हरि कृष्ण महाराज की
जय
श्री स्वामी नारायण
भगवान की जय
श्री नारायण उवाच तैनेशा प्रथिता ब्रह्मन् मर्यादा लोकभाविनी दैवं पित्रं च कर्तव्यम् इति लोकहितैषिणा। बद्रिकाश्रम वासी भगवान नारायण नारद ने पोताना पण आत्मा एवा परब्रह्म पूर्ण पुरुषोत्तम भगवान नो परिचय आपी हवे एमने आ जगत में केवा केवा लोकहितना कार्यो प्रवर्तायवा छे एनी वात करे छे। हे ब्रह्मन, नारदनु संबोधन करे छे, लोकोनु हित करवानी ज इच्छावाळा एवा ते अमारा उपरी परब्रह्म पूर्ण पुरुषोत्तम नारायणे लोकभावीनी मर्यादा प्रथिता, लोकोनु सदैव भलू करवावाळी एवी मर्यादा एटले के धर्मनी स्थापना प्रवर्तावी छे। અને એ પ્રમાણે જ દરેક જીવાત્માઓએ દેવ સંબંધી અને પિતૃ સંબંધી કાર્યો કરવા જોઈએ। હવે એના બે પ્રકાર બતાવે છે, પ્રવૃત્તમ ચ નિવૃત્તમ ચ દેધા કર્માસ્તિ વૈદિકમ યથાધિકારમ વિહિતમ પુરુષાર્થોપલબ્ધયે। આ પૃથ્વી ઉપર જેને મનુષ્ય તરીકેનો અવતાર મળ્યો છે એને ચારમાંથી કોઈ પણ એક અથવા તો ચારે ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો અધિકાર છે। પુરુષાર્થ એટલે કે પુરુષે પોતાના જીવનના શ્રેષ્ઠ પ્રયોજન તરીકે મેળવવા જેવી બાબત આપણા શાસ્ત્રોએ એને ચારમાં વહેંચી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। એમાં સર્વશ્રેષ્ઠ મોક્ષ છે। આગળના ત્રણ તો આ લોકમાં અથવા તો માયાના સર્જનભૂત બ્રહ્માંડમાં સુખ મળે એના છે। હવે આ ચારેય પુરુષાર્થની ઉપલબ્ધિ માટે ભગવાને જ વેદો દ્વારા બે પ્રકારના કર્મ જે જે જીવનો જેવો અધિકાર હોય એ પ્રમાણે વિહિત કરી રાખ્યા છે, એટલે કે શાસ્ત્રો દ્વારા કહી રાખ્યા છે, આપણને બતાવી રાખ્યા છે। કયા કયા? પ્રવૃત્તમ ચ નિવૃત્તમ ચ, પ્રવૃત્ત કર્મ અને નિવૃત્ત કર્મ। પ્રવૃત્ત અને નિવૃત્તનો સીધો અને અતિ ફેમસ અર્થ, જે સંસારી જીવો હોય ગ્રસ્થાશ્રમમાં જોડાઈને પોતાના અધિકાર પ્રમાણેના કર્મો કરવાની રૂચિવાળા એ પ્રવૃત્ત કર્મને માર્ગે ચાલ્યા કહેવાય। બ્રહ્મચર્ય પાળીને સંસારથી વિરક્ત થઈને ત્યાગાશ્રમને માર્ગે ચાલે એ નિવૃત્ત કર્મને માર્ગે ચાલ્યા કહેવાય. તો અમારું જે કર્મ એટલે કે કર્તવ્ય એ નિવૃત્ત કર્મ છે, આપ સૌ સંસારીઓનું પ્રવૃત્ત કર્મ છે. એટલે ભગવાને જ પહેલાથી આ બે વિભાગ કરી રહ્યા, યા તો સંસારી બનો યા ત્યાગી બનો, બે માર્ગે પુરુષાર્થની ઉપલબ્ધિ છે. એની વિધિ પ્રમાણેની આપણે ગતિ કરવી જોઈએ. હવે જે કોઈને પ્રવૃત્તિને માર્ગે ચાલવું હોય એનું સ્વરૂપ શું, એને શું શું કરવાનું હોય, સરસ ભગવાન નારાયણ નારદજીને બતાવે છે.
તત્ર વેદોક્ત વિધિના સ્વોચિત સ્ત્રી પરિગ્રહ, 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 વેતાર્જમ ચ ન્યાયેન, વેતાર્જનમ ચ ન્યાયેન, દ્રવ્યયજ્ઞસ કામના, પૂર્તમિષ્ટમ ચ કર્મય, પૂર્તમિષ્ટમ ચ કર્મય, પ્રવૃત્તમ તત્તો સકલમ, પ્રવૃત્તમ તત્તો સકલમ, અશાંતિ કૃત ઉદીરિતમ, અશાંતિ કૃત શાંતિ કૃત ઉદીરિતમ, અશાંતિ કૃત ઉદીરિતમ, તત્ર વેદોક્ત વિધિના સ્વોચિત સ્ત્રી પરિગ્રહ, તત્ર વેદોક્ત વિધિના સ્વોચિત સ્ત્રી પરિગ્રહ.
સંસારીઓનો ટ્રેક બતાવ્યો. આમ તો આપણી ઓરિજિનલ વૈદિક સંસ્કૃતિ પ્રમાણે વ્યક્તિ જન્મે ત્યારથી લઈને લગભગ 25-એક વર્ષનો થાય ત્યાં સુધી તો બધા જ બ્રહ્મચારીઓ હોય આપણી મૂળભૂત પરંપરા પ્રમાણે. આજની વાત તો બધી બેકાર છે. પછી એ પ્રવૃત્ત માર્ગે જવા માગે છે કે નિવૃત્ત માર્ગે જવા માગે છે એને નિર્ણય કરવાનો હોય છે. એટલે પ્રવૃત્ત માર્ગની શરૂઆત એવી કહે છે ભગવાન નારાયણ કે પોતાના ધર્મ પ્રમાણે જે ઉચિત ગણાય એવી કોઈ એક ગુણિયલ સ્ત્રી પસંદ કરીને વેદોએ શાસ્ત્રોએ બતાવેલી જે વિધિ એ વિધિ પ્રમાણે તેની સાથે વિવાહ કરવા, આ પ્રવૃત્ત માર્ગે ચાલવાનું પહેલું પગથિયું થયું. આ બધી વસ્તુ બરાબર પાળવી જોઈએ, હો સ્વોચિત હોવી જોઈએ. એટલે કે પોતાનું કુળ કુટુંબ સંસ્કાર નાત જાત વર્ણ આશ્રમ જે કંઈ આપણા વૈદિક સંસ્કારો છે એને ઉચિત એ સ્ત્રી હોવી જોઈએ, અને વળી વેદોએ બતાવેલી વિધિ પ્રમાણે ના મેરેજ થવા જોઈએ. આડેધડ નહીં, ક્યાંક ભેગા થઈ ગયા એકબીજાને ફાવી ગયું એવું નહીં. બહુ સરસ છે ભગવાને બતાવેલો આ ધર્મ, સંસારીઓએ કેમ જીવવું. પછી ન્યાયેન વિત્તાર જનમ, જરૂર સંસારીઓએ ધન કમાવવું જોઈએ પણ ન્યાયેન, ન્યાયથી જ, નીતિથી, અનીતિથી નહીં. આપણા ધર્મમાં આવતું હોય એ પ્રમાણે તમે લાખો કમાવ, કરોડો કમાવ, અબજો કમાવ, નો પ્રોબ્લેમ. પણ 5 પૈસા માટે અનીતિ કરીએ, ધર્મ વિરુદ્ધ, શાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ કરીએ તો પ્રવૃત્ત ધર્મમાં ભંગ થયો કહેવાય. દ્રવ્ય યજ્ઞાહા સકામનાહા, ગ્રહસ્થ છે પોતાને કંઈ કામનાઓ હોય એને પૂરી કરવા માટે દ્રવ્યો વડે થનારા શાસ્ત્રોએ બતાવેલા યજ્ઞો કરવા. આપણે ત્યાં નહીં, યજ્ઞ પરંપરા સરસ ચાલે છે, યજ્ઞો કરાવવા ગ્રહસ્થનો ધર્મ છે. પછી વાસહ ગ્રામે ચ નગરે, એને સારું લાગે તો ગામડામાં વસે અને સારું લાગે તો મોટા શહેરમાં જાય. એને જ્યાં એના ધર્મ સચવાય, એની આજીવિકા સારી અનુકૂળ આવે, એને જે યોગ લાગે છે. બે છૂટ. પછી પૂર્તમ ઇષ્ટમ ચ કર્મયત, બે પ્રકારના આપણા શાસ્ત્રોએ ગ્રહસ્થોના ધર્મો બતાવ્યા છે, પૂર્ત કર્મ અને ઇષ્ટ કર્મ. પૂર્ત કર્મનો સીધો શબ્દ છે સામાજિક લાભ આપે એવા કાર્યો કરવા, સમાજ સેવા, મનુષ્ય સેવા, ભૂત પ્રાણી માત્ર સેવા, આવું કહેવાય. આ બધું પૂર્ત કર્મ. જેમ કે વાવ ગળાવવી, તળાવ ગળાવવા, પરબ ખોલવા, સ્કૂલ નિશાળો કરવી, મંદિરો બાંધી આપવા, આ બધા લોકોના હિતના કાર્યો છે. ગ્રસ્તને ભગવાને ધન આપ્યું હોય તો આવા પૂર્ત કર્મ કરે તો એ પોતાના પ્રવૃત્ત કર્મને પાળતો ગણાય. ઈષ્ટ કર્મ એટલે કે ભગવાનને દેવોને ઉદ્દેશીને યજ્ઞ હોમ હવન કરવા, દેવ સંબંધી આ બધા કાર્યો એ ઈષ્ટ કર્મ કહેવાય. ગ્રહસ્થો ઈષ્ટ અને પૂર્ત બંને પ્રકારના કર્મો કરી શકાય. આ જે બતાવ્યા એ બધાય પ્રવૃત્તમ તત્તુ સકલમ, આ બધાય પ્રવૃત્ત કર્મો છે, એટલે કે ગ્રહસ્થોએ પાળવાના આ ભગવાને બતાવેલા કર્મો છે. પણ એક વિશેષણ અહીંયા જે આપ્યું છે ને એ જરા હલબલાવી મૂકે એવું છે. અશાંતિકૃત ઉદીરિતમ, આ બધો અંતે અશાંતિને કરનારું છે. ભારે થઈ આ લખ્યું, એ બધું કર્યું બહુ સારી રીતે, હજારો લાખો વાપરીને વિધિપૂર્વક પરણ્યો, લાખો કરોડો કમાણો, બહુ મોટા મોટા સકામ જગનો કર્યા કે આ જગન કરું તો મારો આ સંકલ્પ પૂરો થાય, આનાથી આ થાય, આનાથી આ થાય. શહેરમાં કે ગામડાઓમાં રહ્યો, બહુ બધા તળાવને પરબને સ્કૂલો બંધાવી આપ્યા, કેટલા યજ્ઞ હોમ હવન કરાવ્યા, પણ છેવટે કે છે અશાંતિકૃત. શાંતિ તો નથી મળતી ભાઈ, કારણ કે જો ઇન્દ્ર નહીં ક્યાં મળી જ, ઇન્દ્ર પ્રવૃત્ત માર્ગે ચાલેલો માણસ છે, એને હજી શાંતિ નહીં હો. આ દુનિયામાં જે કરોડોપતિ છે, મોટા મોટા માણસો છે, એને તમને શાંતિ હોય એવું લાગે છે? ખોટું, તદ્દન ખોટું. એવા ભ્રમમાં રહેશોમાં કે પ્રવૃત્ત માર્ગના ગ્રહસ્થોના જે જે કાર્યો છે બધા ધમધમાવીને કરીએ એટલે બહુ શાંતિ જ મળે એવું કંઈ નથી. તમારા બધાના અનુભવ જુઓ ને ભાઈ, કોઈને આમાં 40 થયા, 50 થયા, 60 થયા, અમારા ભાર્ગવભાઈ બેઠા છે, ભાર્ગવભાઈ કંઈ શાંતિ જેવું લાગ્યું? મારા અસવાર સાહેબ છે તો હવે એમણે આ ઉંમરે નિવૃત્તિ લઈ લીધી સંપૂર્ણ, કે બસ હવે ભગવાનનું ભજન કરી લેવું છે. હા, એ શાંતિકૃત છે હો, ચોક્કસ. આ અશાંતિકૃત એટલા માટે છે કે આમાં ભગવાન નથી આવ્યા. તમે જોયું અત્યાર સુધી જેટલા કર્મો બતાવ્યા એમાં ક્યાંય ભગવાનનો પ્રવેશ નથી. સંસારીઓનો સીધો સંસારિક ધર્મ છે આ બધો. આનાથી કીર્તિ થાય, વાહ વાહ થાય, સમાજમાં તમારું બહુ મોટું નામ બોલાય, તમને કેટલી બધી પોસ્ટ મળે, કેટલી સંસ્થાઓ તમને ટ્રસ્ટી રાખવા ઈચ્છે, કારણ કે તમારું આવું કામ હોય ને. તમે પૂર્ત અને ઈસ્ટર્ન બહુ બધા કર્મો કરાવતા હો એટલે સંસ્થાને બહુ ફાયદો થાય. કેટલી જગ્યાએ લોકો તમને બોલાવે, ચલાવે, તમારું માન સન્માન કરે, આ બધું મળે. પણ અશાંતિકૃત ઉદીરિતમ, છેવટે એ અશાંતિ કરનારું છે. માણા મરે ત્યાં સુધીમાં એને શાંતિ નથી મળી જતી. આપણે ત્યાં ભારતમાં અને દુનિયામાં બહુ બધા એવા માણસો થયા છે કે જે એક વખત નામ કાઢી જાય એવા એવા કાર્યો કરી ગયા, પણ મરવા પડ્યા ત્યારે એને ભરપેટ પસ્તાવો થયો કે અરે રે, મેં મારી જિંદગી બગાડી નથી. કારણ કે વાલા ભક્તો યાદ રાખો, શાશ્વત સુખનું ધામ એક મારો વાલો શ્રી હરિજી મહારાજ છે, એના સિવાય ક્યાંય શાંતિ નથી, નથી ને નથી. દેવ થાવ, મહાદેવ થાવ, ઈશ્વર થાવ, આ દુનિયાના ખેરખા શેરખા લબરખા જે થાવ, શાંતિ નહીં મળતી બાપા. એટલે પ્રવૃત્ત માર્ગ તો સંસારનો માર્ગ છે, એમાંથી ખરા મુમુક્ષુઓ હોય, જેને સાચી શાંતિ આનંદ પરમાનંદ જોતો હોય, એણે આ પ્રવૃત્ત માર્ગને હમણાં આગળ જતા જે બતાવવામાં આવે છે એવો ટર્ન આપવો જોઈએ. સવારના સેશનમાં પણ વાત આવી છે કે જે ઘી આપણને બહુ મોટો રોગ કરતું હોય એ જ ઘીને જો ચિકિત્સિત કરાવવામાં આવે તો એ રોગ મટાડનારું થાય છે. સરસ વાત છે. આટલી વાત થઈ પ્રવૃત્તિ ધર્મના સ્વરૂપની. હવે વાત કરે છે નિવૃત્તિ ધર્મની. ત્યાગીઓ જે થઈ ગયા છે, બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યા છે, એમના ક્યાં ક્યાં ધર્મ છે?
સ્ત્રી દ્રવ્યયો પરિત્યાગ કામ લોભ ક્રુધામ તથા. સ્ત્રી દ્રવ્યયો પરિત્યાગ કામ લોભ ક્રુધામ તથા. વનવાસશ્ચ વૈરાગ્યમ શાંતિ શમોદમ તપ શાંતિ શમોદમ. બ્રહ્મ યજ્ઞ યોગ યજ્ઞ જ્ઞાન યજ્ઞશ્ચ સર્વશ. બ્રહ્મ યજ્ઞ યોગ યજ્ઞ જ્ઞાન યજ્ઞશ્ચ સર્વશ. જ્ઞાનયજ્ઞશ્ચ સર્વશ. જ્ઞાનયજ્ઞશ્ચ સર્વશ. એ જપયજ્ઞશ્ચેતિ મુને જપયજ્ઞશ્ચેતિ મુને. નિવૃત્તમ કર્મ કીર્તિતમ નિવૃત્તમ કર્મ કીર્તિતમ નિવૃત્તમ કર્મ કીર્તિતમ.
પહેલા પહેલો અમારો ધર્મ સાંભળો, સ્ત્રી અને દ્રવ્યનો પરિત્યાગ કરવો. જેને પણ નિવૃત્તિને માર્ગે ચાલવું હોય એમને માટે સૌથી ભયંકર સ્ત્રી છે. આપણે કોઈ રસ્તે જતા હોઈએ અને ત્યાં રાક્ષસી મળે તો એ કેટલી ભયંકર કહેવાય, એટલી જ ભયંકર નિવૃત્તિ માર્ગને ચાલનારા નિવૃત્તિ માર્ગીઓને માટે સ્ત્રી છે. બીજું ધન, સ્ત્રી અને ધન આ બંનેનો સંપૂર્ણ પરિત્યાગ કરવો. બીજી વાત કામ લોભ ક્રોધામ તથા પરિત્યાગ, કામનો ક્રોધનો અને લોભનો સંપૂર્ણ પરિત્યાગ કરવો. સ્ત્રી અને ધનનો ત્યાગ કરવો ને એનો અર્થ એ નથી હો વાલા ભક્તો કે કામ ક્રોધ અને લોભ છૂટી ગયા છે, એ અંદરની વસ્તુ છે. સ્ત્રી અને ધનનો ત્યાગ એ બહુ જ પ્રારંભિક વસ્તુ છે, એ તો બહારથી સ્થૂળ રીતે કરી શકાય. આ દુનિયામાં કોઈ પતિ પત્નીને નથી ફાવતું તો એ ડિવોર્સ લઈ લે છે, અને એવો કડવો અનુભવ થયો હોય તો જીવનભર હવે એમનામ રહેવાનું નક્કી કરે છે. પણ કાંઈ ત્યાગી કહેવાય? સ્ત્રી અને ધનનો ત્યાગ તો એટલા માટે કે એ બહુ ભયંકર જોખમી વસ્તુ છે, એ નિવૃત્તિ માર્ગે પાર પડવા જ ના દે. એટલે બહારથી ત્યાગ કરવાનો પછી તરત લખ્યું છે કામ લોભ ક્રુધામ ત્યાગ, કામનો ક્રોધનો અને લોભનો પણ ત્યાગ કરવો. એટલે કે અંદરની જે આસક્તિ હોય ને સ્ત્રી સુખની, ધન મેળવવાની, અને ધાર્યું ના થાય ત્યારે મગજ ફાટવાની, આ પણ છોડી દેવું. પછી વનવાસશ્ચ વૈરાગ્યમ તપઃ ક્ષાંતિ સમોદમઃ. વૈરાગ એ નિવૃત્તિ ધર્મવાળાનું મોટું ભૂષણ છે. તમે ગ્રહસ્થ છો, પહેરવા કપડાય ન મળતા હોય તો તમે કેવા ભૂંડા લાગો. હે સંસારી માણા એમના રખડતો હોય, ફાટલા તૂટલા ચિથરા જેવા લુગડા પહેરીને રહેવાનું મકાન ના હોય, ઝૂંપડામાં રહેવું પડતું હોય, તે સંસારીની શોભા ના કહેવાય. એવી જ રીતે નિવૃત્તિ ધર્મને માર્ગે એટલે કે ત્યાગાશ્રમમાં ચાલેલાને જો વૈરાગ્ય ના હોય તો એની બિલકુલ શોભા ના કહેવાય, બહુ વહોરો લાગે એ નિવૃત્તિ ધર્મવાળો. એટલે લખ્યું વૈરાગ્યમ, અને વૈરાગ આવે એટલે જ કહે છે વનવાસ. સંસારી પ્રવૃત્તિ સંસારના માર્ગેથી અલિપ્ત રહેવાય એમ વનવાસમાં રહેવું આ નરનારાયણ ભગવાન નારદજીને કહે છે. વળી તપઃ, તપ પારાયણ રહેવું, શાંતિ એટલે કે ક્ષમા ધારવી. આ દુનિયાના માણસો જાણે અજાણે અપરાધ કરી બેસે, કાંઈ જાણે ન જાણે તો તરત જ મગજ ગુમાવીને શાપ દઈ દેવો, નહીં ક્ષમા રાખવી. ક્ષમા એટલે કે પોતાના અંતઃકરણનું નિયમન કરવું. મન સંસારમાં ભટક્યા કરે ને પોતે ત્યાગાશ્રમમાં બેઠો હોય એ બરાબર નહીં. દમહ પાંચેય દસેય ઇન્દ્રિયોનું દમન કરવું, આંખ કાબુ કરવી, જીભડીને કાબુ કરવી, આ બધા ઇન્દ્રિયોનું સંયમ કરવો એ દમ કહેવાય. પછી બ્રહ્મયજ્ઞાઃ યોગયજ્ઞાઃ જ્ઞાનયજ્ઞાઃ સર્વશઃ જપયજ્ઞાઃ, ચાર પ્રકારના ત્યાગીઓને યજ્ઞો કરવાના હોય છે. તમારે માટે એક જ યજ્ઞ આવ્યો તો દ્રવ્ય યજ્ઞાઃ, તમારે પાંચ ફદ્યાની જરૂર ન પડે ને એવા યજ્ઞો કરવાના, એનું નામ બ્રહ્મયજ્ઞાઃ. જોયું, બ્રહ્મના બે અર્થ થાય, એક તો વેદ અને બીજું તપ. આ સંદર્ભમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર શ્રી માધવદાસજી સ્વામી થઈ ગયા, એમણે આના ઉપર બહુ સરસ ટીકા લખી છે, સંસ્કૃતમાં છે. એમણે આનો સુંદર અર્થ કર્યો છે કે ભાઈ નિવૃત્તિ ધર્મવાળાને બ્રહ્મયજ્ઞો કરવા એટલે શું કરવું? તો કહે છે બ્રહ્મ એટલે વેદ અથવા તપ. તો વેદનું અધ્યયન કરવું, અધ્યાપન કરાવવું, આ જ ત્યાગીઓ માટેનો સાચો બ્રહ્મયજ્ઞ છે. અથવા બ્રહ્મ એટલે તપ, બસ તપ અનુષ્ઠિત કરતા જ રહેવું, વારંવાર તપ પારાયણ રહેવું, એ ત્યાગીઓનો બ્રહ્મયજ્ઞ છે, આવું લખ્યું. પછી યોગ યજ્ઞાહ એટલે કે અષ્ટાંગ યોગને સાધવો. પછી જ્ઞાન યજ્ઞાહ એટલે કે જેટલા કોઈ આપણા શાસ્ત્રો છે, જે જે વાત કહે છે એનું જ્ઞાન સંપાદન કરવું, શાસ્ત્રોનો અભ્યાસ કર્યા જ કરવો, કર્યા જ કરવો, એ જ્ઞાન યજ્ઞ કહેવાય. વળી જપ યજ્ઞાહ, જે કોઈ શાસ્ત્રોએ બતાવેલા મંત્રો છે, સ્તોત્ર છે, એનો પાઠ કરતા રહેવું, આ જપ યજ્ઞ કહેવાય. બધા ત્યાગીઓના યજ્ઞો છે. હે મુને, આ બધું નિવૃત્તમ કર્મ કીર્તિતમ, આ નિવૃત્ત કર્મ છે. હવે આ પ્રવૃત્ત કર્મ અને નિવૃત્ત કર્મ બે કહેવાય ગયા, હવે એનું ફળ કહે છે. એમાં સૌથી પહેલો પ્રવૃત્ત ધર્મ કીધો એટલે તમારું ફળ આવે છે. સાંભળજો, સંસારીઓ મરે ત્યાં સુધી પહેલા બતાવેલા એ પ્રવૃત્ત કર્મ કરી જાય અને મરી જાય તેને શું મળે? ત્રિલોક્યામ ગતયો ધર્મમ પ્રવૃત્તમ અનુતિષ્ઠતામ સ્વર્ગ લોકાવધિ મુને મનુષ્યાણામ ભવંતિ વૈ. સાંભળો, પ્રવૃત્ત ધર્મનું અનુષ્ઠાન કરી રહેલા કોઈ પણ મનુષ્યો મરી જાય ત્યાં સુધીમાં અને ત્યાર પછી ત્રિલોકીની અંતર્ગત રહેલી સ્વર્ગ સુધીની જ ગતિ પ્રાપ્ત કરી શકે છે, એના ઉપર એને કોઈ દી જવાનું મળતું નથી. લ્યો પૂરું સાંભળો ભાઈ, કાં તો તમને પાતાળની એક ટીપ મારવામાં આવે છે, કાં તો અહીંયા જ કંઈક ફરીને વધારે સુખ સાહેબી આપવામાં આવે છે, બહુ બળ કર્યું હોય તો અહીંથી સ્વર્ગ ઉજી લઈ જવામાં આવે છે. આટલામાંથી ગમે એ પસંદ કરી લ્યો, તમે જે પૂન કર્યું છે એ તમારું ક્રેડિટ કાર્ડ છે, ખૂટે ત્યાં સુધી આ વાપરવાનું છે. ઘણા માણસો રાત દિવસ રળે, બહુ જ પૈસા કમાય, બેંક બેલેન્સ ભેગું થાય, પછી એક ખાતું ખોલાવી ક્રેડિટ કાર્ડ કરીને યુરોપમાં ને અમેરિકામાં ને આફ્રિકામાં ફરવા જાય છે, ખબર છે ને? અરે પેલું જોખમ ના લઈ જવું પડે એટલે ખાલી કાર્ડ લઈ જાય, જ્યાં જાય ત્યાં પેલું કાર્ડ વટાવે કે ભાઈ આપી દો, અહીં હોટેલમાં ઉતારો, અહીં ખાવાનું, અહીં હરવાનું, અહીં ફરવાનું. પણ એ ઈચ્છતો હોય કે ન ઈચ્છતો હોય, ક્રેડિટ કાર્ડમાં મૂકેલી સિલક પૂરી થાય એટલે બધું ટપ દઈને પૂરું જ થઈ જાય. ડાયો હોય તો એ ભાડું વધે એ પહેલા આવતો રહે, નહીં તો પાછો ફોન કરવો પડે કે ભાઈ સાહેબ મોકલો હોય મારે ભાડું ખૂટી ગયું. એમ સંસારીઓ સંસારના જે પ્રવૃત્તિ ધર્મો કીધા એ જ કરી અને મરી જાય તો ત્રણ લોકમાં ગતિ થાય છે અને એ ખૂટે એટલે ધપ દઈને પાછો પડી જાય છે. એટલે જ એને અશાંતિકૃત કીધું, નાશવન છે, તુચ્છ છે, અનેક વિકારો પેદા કરાવનારું છે. જો ને દેવોને દાનવોને કાં કોઈ દી હખ જ રહે બિચારાને, અરસપરસ દેવોને ઈર્ષાનો ન દેખાયનો પાર નથી, કારણ કે આ પ્રવૃત્તિ ધર્મને એનું ફળ એવું જ છે. હવે પ્રવૃત્તિ ધર્મનું ફળ સહેજ વિકસાવીને કહે છે, ઇન્દ્રચંદ્રાગ્નિ લોકાદો સ્વસ્વ પુણ્ય ફલમ ચતે ભોગેશ્વર્યમ બહુવિધમ અભિષ્ટમ ભુંજન્તે ખલુ. ઇન્દ્રલોકમાં, ચંદ્રલોકમાં, અગ્નિલોકમાં વગેરે જે જે એને પસંદગી હોય અથવા તો એણે જેવા જેવા પુણ્યો કર્યા હોય એને અનુરૂપ પોતપોતાના પુણ્યને પુણ્યથી મળનારા ફળ, બહુ પ્રકારના ઐશ્વર્યો, ભોગ એને જે ગમતા હોય એવા ત્યાં ભોગવે છે. મૂળ વાત એટલી જ કે ભારતમાં રહેતો તો હવે અમેરિકા ગયો. ખ્યાલ આવ્યું તમને? અહીં થોડીક છૂટછાટ ઓછી હતી, અહીં સગવડતાઓ પણ ઓછી હતી, ત્યાં સગવડતાઓ અને છૂટછાટ વધી ગઈ, બીજો કોઈ ફરક નહીં. ઇન્ડિયામાં રહેતો હોય તો આપણે અહીંયા સમાજની અમુક મર્યાદાઓ છે, આપણે ગમે એમ વર્તી શકાય. અહીંયા બધી એટલી બધી હજી ભોગોની ફેસિલિટી પણ ભારતમાં નથી, કારણ કે આ હજી વિકાસશીલ દેશ છે. પણ યુરોપમાં જાય, અમેરિકામાં જાય એટલે છૂટ બહુ મળી જાય, મન માન્યા ભોગ ભોગવી શકાય. આનું જ નામ પ્રવૃત્તિ ધર્મનું ફળ મળી ગયું. ખ્યાલ આવ્યો ને? સ્વર્ગમાં જાય એટલે એને જેવો સંકલ્પ થાય તો વિમાન હાજર થઈ જાય, આપણે ટિકિટ બુક કરાવવી પડે ને પાછા પૈસા દેવા પડે. પહેલા વખત પહેલા આપણે પૈસા જમા કરાવ્યા છે પૂર્ણ રૂપે, સંકલ્પ કરો એટલે તરત આવી જાય. એટલે આ ફેસિલિટી, ફોન કરવો ન પડે, બુકિંગ માટે રાહ જોવી ન પડે, વેઇટિંગમાં ક્યારે બેસવું ન પડે, આટલી ફેસિલિટી વધી ગઈ. ખ્યાલ આવ્યો તમને? અહીંયા આપણે મર્યાદાઓ છે કે ભાઈ પણ એને એક સ્ત્રી રખાય, એને એ પણ મર્યાદામાં રહેવું જોઈએ, હવે ત્યાં જાઓ તો તમને અપસરાઓ અને ફલાણું ફલાણું મળી જાય. એટલે આ હું નવલું કમાણા બાપા, આ ધંધો નકામો છે ભાઈ. યાવત પુણ્યમ તાવદેવ ભુક્ત્વા તત્તે સુરાસ્તતઃ ક્ષીણેતુ સુકૃતે ભૂયઃ પતંતિ વિવશા ભૂવિ. જેવું પુણ્ય ખૂટે એટલે ન ઈચ્છતો હોય તો પણ કાળની ગતિને વિવશ થઈને ધમ દઈને પડી જાય, આવી જાય વગર કીધી અહીં પાછો આપણી ભેગો. આપણે કહીએ અમારા દીકરાને ત્યાં દીકરો આવ્યો પણ બહુ ડાયો છે, ગુણિયલ છે ભાઈ, હમણાં સ્વર્ગમાં આટો દઈને આવ્યો છે ને એટલે. એ બાપરે બાપ, મરી ગયા. ભોગેશ્વર્યાદિ નાશો હિ કાલ વેગે ન જાયતે અનિચ્છતામ અપિ મુને તેષામ પુણ્ય ક્ષયે સતિ. કે છે ઈચ્છતો ન હોય તો, કે ઈચ્છતો હોય કે ન ઈચ્છતો હોય, કાળનો વેગ તો બધે ફરતો જ હોય ને, તરત જ એના ભોગનો ઐશ્વર્યનો નાશ કરી જ નાખે અને એ પુણ્યનો ક્ષય થાય એટલે આવી જ જાય બાપા. એટલે આપણા નંદ સંતો એક બહુ સરસ ભજન બનાવ્યું છે, સરસ છે, હું જરા સંભળાવું, એના ઉપર ધ્યાન આપજો. તો ફક્ત અને ફક્ત આ બધા ભોગ વિલાસમાંથી થોડીક વૃત્તિ બહાર નીકળે.
ભવસાગર નો પાર ન આવે પ્રભુ વિના, ભવસાગર નો પાર આવે પ્રભુ વિના, તપતે રથ વ્રત કરીએ કોટિ ઉપાય રે, તપતે રથ વ્રત કરીએ કોટિ ઉપાય રે, કરી અમારા પરના સુખ પામીએ, પુણ્ય કરી અમારા પરના સુખ પામીએ, અંતે પાછો ફોગટ ફેરો થાય રે, અંતે પાછો ફોગટ ફેરો થાય રે, ભવસાગર નો પાર ન આવે પ્રભુ વિના, ભવસાગર નો પાર ન આવે પ્રભુ વિના, તપતે રથ વ્રત કરીએ કોટિ ઉપાય રે, તપતે રથ વ્રત કરીએ કોટિ ઉપાય રે. તે મિથ્યા જાણજો, માયાની મોટપતે મિથ્યા જાણજો, એ નદીએ આગો જેમ પાણીનું પૂર રે, નદીએ આગો જેમ પાણીનું પૂર રે, તેની પેઠે ધન જો
પવસાગરનો પાર નયાવે પ્રભુ વિના,
પવસાગરનો પાર નયાવે પ્રભુ વિના,
તપતે રથ વ્રત કરીએ કોટે ઉપાય રે,
તપતે રથ વ્રત કરીએ કોટે ઉપાય રે,
કરીએ કોટે ઉપાય રે,
કરીએ કોટે ઉપાય રે.
એક જ સિદ્ધાંત છે કે જ્યાં સુધી તમે પ્રભુનું શરણું નહીં લ્યો અને પરમાત્માને ભજી ને રાજી નહીં કરો ત્યાં સુધી ભવસાગરનો આરો નથી, નથી ને નથી. એ સિવાયના તમામ પ્રવૃત્તિ ધર્મના કે નિવૃત્તિ ધર્મના કોઈ પણ સાધનો છે એ બધા જ સાધનો અંતે આવાગમન વાળા જ છે, ભવ ભટકણ કરાવનારા જ છે. બહુ થાય તો આના કરતા થોડી હારી પોસ્ટ ઉપર આ નોકરિયાત વ્યક્તિઓ હોય ને, એને કોક શહેર કે કોક ગામડું કે કોક એરિયો ખરાબ આવી જાય ને કોક એરિયો સારો આવી જાય, પણ એ નોકરી ચાલુ છે ત્યાં સુધી ચક્કર તો ચાલુ ને ચાલુ જ છે ભાઈ. કોકને સારી પોસ્ટ હોય તો કોકને જરાક ખરાબ હોય એમ. આ જે બધા પુંજ છે સંસારી માર્ગના પ્રવૃત્તિ ધર્મના કે નિવૃત્તિ ધર્મના અંતે બધા આવન જાવન કરાવીને છેવટે આપણને ખાડાની મહીની મહી નાખનારા છે. માટે આપણા સંતો કહે છે કે ભાઈ જેમ આંખ તણા તૂર ઉડી જાય, આંકડો હોય ને એને પહેલા ફળ કેરી જેવું બેસે હો, જોઈને આપણને થાય અરે વાહ કેસર લાગે છે, લીલું ફળ હોય, પણ ધીરે 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 પાકતા હુકાય અને એન મહીથી ફોલો તો શું નીકળે, રૂ જેવું તાંતણા તાંતણા નીકળે, અને ખોલીને આમ મૂકો એટલે ઉડી જ ગયું હોય, એટલું બધું હળવું હોય, એટલે આમાં શું ખાવું ને શું ઊંઘવું. એટલે આ બધાએ કરેલા કર્મો સંસારીઓના ફળ આંકડાનું તૂર કાળના એક ઝપાટે ઉડી જાય. માયાની મોટપ મિથ્યા જાણજો બાપા. આ માયાએ રચેલા જગતની કોઈ પણ પ્રકારની મોટપ છે એ બધી જ મોટપ મિથ્યા છે, જેમ સ્વપ્નમાં રાજા કે મોટા સાહેબ કે શેઠ કે રાજકારણી બની ગયા હોય એવી. અત્યારે ચૂંટણી ચાલે છે ને, કેટલાય રાજકારણીઓ ધારાસભ્યો મિનિસ્ટર ને સીએમ રાતે થતા છે હો. પણ એ બધી મોટપ મિથ્યા છે ભાઈ, મિથ્યા. કેવી રીતે નદીએ આવ્યું જેમ પાણીનું પૂર, આ ખંભાતવાસીઓને વધારે ખબર હોય, જે જે દરિયાકાંઠેના વિસ્તારો હોય ને ત્યાં પુંજમે વાધુ આવે, રાઈટ, નદીઓ ભરચક ભરાય, આપણને એમ લાગે આમથી પાણી આવી રહ્યું છે, પણ એ આવે એવું જ પાછું જાય. જે નદીમાં પૂર આવ્યું હોય એ તો એક દિવસ ઉતરે ઉતરે ને ઉતરી જ જાય, એમ આ દુનિયાની માયાની બધી મોટપો ચડે એવી ને એવી પાછી પડે. જય સ્વામિનારાયણ. અરે કે છે કે ભાઈ તમે લોકો સ્વર્ગાદિક લોકમાં જાઓ અને પાછા પડો, એટલું નહીં આધિકારિક દેવાનામ અપી બ્રહ્મદિને મોહો ઇષ્ટ ભોગેશ્વર્ય નાશો જાયતે કાલ રમહસા. ત્યાંના જે આધિકારિક દેવો એટલે કે અધિકાર ઉપર મૂકેલા જે દેવો હોય ને, દાખલા તરીકે સ્વર્ગમાં રાજા ઇન્દ્ર, સત્યલોકમાં બધાના દેવોના પણ બોસ બ્રહ્મા, આમ જે તે જગ્યાએ અધિકાર ઉપર નિયુક્ત કરેલા જે દેવતાઓ છે એને પણ વિરાટ બ્રહ્માના એક જ દિવસની અંદર કાળના વેગે કરીને નાશ થઈ જવું પડે છે. એનુંય દીકરાઓનું કોઈનું કશોય ચાલતો, આપણું તો હું ભલા આવે. એના ઈષ્ટ બધા ભોગ ઐશ્વર્યનો કાળનો વેગ ઝપાટાબંધ નાશ કરી દે છે, ઝપાટાબંધ નાશ કરી દે. હવે આ તમારી વાત આવીને તો તમને એમ થતું છે તાર ત્યાગીઓનું જ કહો, અમારે જ નકરું નુકસાન છે. સાંભળો તાર, નિવૃત્ત ધર્મમાં નિષ્ઠાવાળા જે જે કોઈ યોગીઓ કે તપસ્વીઓ છે એને હું ફળ, આખી જિંદગી તપ કર્યું, યોગ સાધ્યો, નિવૃત્ત ધર્મ પરાયણ જ રહ્યા, સંસારમાં કાંઈ રસ લીધો નહીં, તો કે જે જનાદિન યાંતિ લોકામ સ્ત્રીમ્સ તેતુ ત્રૈલોક્યતઃ બહિહી. તમારા કરતા અમને સહેજ ફાયદો છે હો ભાઈ, તમે સંસારની મય પડ્યા રહ્યા એટલે ત્રિલોકીની અંદર જ રહી ગયા. અમે સંસાર ઠેકીને બહાર નીકળ્યા એટલે અમે ત્રિલોકી ટપીને બહાર. ત્રિલોકીમાં કેટલા લોક આવે ખબર છે? 10. નીચેના 7 પાતાળ, 8મો આપણે બેઠા છીએ એ, અને 2 આનાથી ઉપરના સ્વર્ગ સુધીના બધા ત્રિલોકીમાં આવી ગયા. ત્યાગીઓ આખી જિંદગી નિવૃત્ત ધર્મને અનુસારે જીવન જીવી ગયા હોય, જો એમાં કાંઈ ભૂલ પાપ ન કર્યા હોય, તો આ સ્વર્ગની પણ ઉપર જનલોક તપલોક સત્યલોક જે બધા ઉપરના લોકો છે, જે નૈમિત્તિક પ્રલયમાં નાશ નથી થતા, એટલે કે બ્રહ્માની સાંજે નથી નાશ થઈ જતા, એ લોકમાં અમને જગ્યા મળી જાય છે. એટલે અમે તમારા કરતાં થોડાક દી વધુ ત્યાં રોકાઈ શકીએ છીએ. ખ્યાલ આવ્યો? હા, અમારો ફાયદો. તમારે જલ્દી પડવાનું અને અમારે લોકોને થોડો લોંગ ટાઈમ રહેવાનું. તમારે ન્યાય પાછું આનુવાદ કૂટણું કરવાનું અને અમારે ત્યાં આનુવાદ પણ જપ તપ વ્રત પરાયણ રહેવાનું. ખ્યાલ આવ્યો? એટલો ફાયદો. તલતલ લોકેશ્વર્ય ભોગાન ભુંજંતે તે નિજેપ સીતાન દૈનમ દિને બી પ્રલય વર્તનતે તે યથા સુખમ. તે લોકોમાં જે ઐશ્વર્યો ભોગો હોય ને, એ આ ત્યાગીઓ ત્યાં જાય ત્યારે પોતપોતાને ઈપ્સિત હોય એ પ્રમાણે ભોગવે, સંકલ્પ કરે ને બધી જમાવટ થાય, સારું હોય. અને દૈનંદિન પ્રલય આવે એટલે કે રોજ બ્રહ્માજીની સાંજે થનારો જે પ્રલય, એ પ્રલયમાં તેઓ જેવા છે એવા ને એવા સુખપૂર્વક ત્યાં રહી જાય છે. પરંતુ બ્રહ્મણો દ્વિપરાર્ધાંતે તદ ભોગેશ્વર્ય સંપદ નશ્યંતિ કાલ શક્તે લોકાસ્તેષામ ચ. નારદ કે છે, સાંભળો નારદજી, જ્યારે બ્રહ્માજીનો દ્વિપરાર્ધ કાળ પૂરો થાય, બ્રહ્માજીનો અર્થ અહીંયા લેવાનો વિરાટ બ્રહ્મા, 3 પટેલ માયલા નહીં, હો, વિરાટ બ્રહ્માની દ્વિપરાર્ધ આયુષ છે. હવે તમે બધા સત્સંગી છો એટલે જાણો છો આપણા ખગોળ ભૂગોળમાં આનું ગણિત આપ્યું છે. 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માજીના 24 કલાક થાય છે. આવા 30 દિવસનો મહિનો, આવા 12 મહિનાનું 1 વર્ષ અને એવા 100 વર્ષ એને દ્વિપરાર્ધ કાળ કહેવાય. આમ તો પરા એટલે કે સૌથી મોટામાં મોટી સંખ્યા, આપણી ભારતીય સંસ્કૃતિમાં એથી વધારે ગણી શકાય એવું નથી. ખ્યાલ આવી ગયો? એ પરા કહેવાય, સૌથી મોટી સંખ્યા. એટલે દ્વિપરાર્ધ આ બ્રહ્મા, વિરાટ બ્રહ્મા જીવે છે. આમ જ્યારે બ્રહ્માનો જ એટલે કે સ્વયં વિરાટનો જ નાશ થાય ત્યારે આખે આખા બ્રહ્માંડનો જ નાશ થઈ જતો હોવાથી બ્રહ્માંડના પેટમાં રહેલા જનલોક તપલોક સત્યલોક એમાં જે ત્યાગીઓને સ્થાન મળ્યું હોય એને બિચારાને મરી જ જવું પડે એમાં કહેવું હું. ફેર એટલો કે સંસારીઓને જે મળ્યું એ બ્રહ્માજીની રોજ સાંજે પ્રલય થાય ત્યાં સુધીમાં જ પૂરું થઈ જાય, ને થોડું પૂન હોય તેને પહેલાં પણ થઈ જાય. હો, એવું નહીં કે સાંજ પડે જ. એટલે તમે થોડું જ પૂન કર્યું હોય તો 5-25 દી જ રહેવાનું મળે. ક્રેડિટ કાર્ડમાં જાજુ ના હોય ટૂર લાંબી ના ચાલે, છેલ્લામાં છેલ્લું હાંજ સુધી રહી શકાય. અને અમારે ત્યાગીઓને છેલ્લામાં છેલ્લું વિરાટ બ્રહ્માની 100 વર્ષની આયુષ પૂરું થાય ત્યાં સુધી રહી શકાય છે. છેવટે કાળની શક્તિથી એ બધા જ લોકો નાશ થઈ જાય છે. હવે સવાલ થયો કે ભાઈ ગ્રહસ્થો નહીં પાછું મરવાનું પડવાનું, ત્યાગીઓ નહીં મરવાનું પડવાનું, ત્યારે છુટકારો જ કોઈ નો થયો જ નહીં. છુટકારો થાય એવો રસ્તો તો બતાવો. બહુ સરસ વાત કરે છે. અથઈ તદ્વિવિધમ કર્મ ગુણાત્મકમ અપી દ્વિજ કૃતમ ચેત વિષ્ણુ સંબદ્ધમ નિર્ગુણમ સ્યાત તદા તુ તત. એક સરસ મજાની ચિકિત્સા બતાવી કે ગ્રહસ્થના કર્મો હોય કે ત્યાગીના કર્મો હોય, જો એ ભગવાનની સાથે જોડી દેવામાં આવે તો એ ગુણમય હતા એના એ જ નિર્ગુણ થઈ જાય છે અને નિર્ગુણ ફળ આપનારા થાય છે. જોડી દેવું એટલે શું? એની સવારે ચર્ચા કરી હતી કે ભગવાનના રાજીપાને માટે જ કરવું અને પરમાત્માની પ્રીતિથી કરવું. આ બે પ્રકારના સંબંધ જ્યારે જોડવામાં આવે છે ત્યારે એ નિર્ગુણ થાય છે. ગ્રહસ્થ યા તો ત્યાગી પોતપોતાના જે ધર્મો છે પોતપોતાના જે કર્મો છે એ બંનેને જો ભગવાનના સંબંધથી યુક્ત કરી દે તો એ ગુણાત્મક હોવા છતાં નિર્ગુણ થાય છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એક શ્લોક લખ્યો છે, આ સંદર્ભમાં ખૂબ મળતો છે, શ્લોક નંબર 59. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર યતઃ સંબંધાત તત્ક્રિયા સર્વા ભવંત્યેવ હિ નિર્ગુણાઃ. કે જે ગુણાત્મક એવી ક્રિયાઓ પણ નિર્ગુણ કેમ થઈ ગઈ? બીજા બધાય કરતા હોય એમ જ આમણે પણ કર્યું હતું તો આને બ્રહ્માંડ બહાર દિવ્ય સુખ મળ્યું, ક્યારેય પડવું ના પડે એવું, અને બીજા બધાને માઈક મળ્યું, આટલો ફેર કેમ? એનું બહુ સરસ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સિદ્ધાંત બતાવ્યો છે કે ભગવાન જ એક ખરેખર સાચા નિર્ગુણ છે, જેને માયાનો લેશ પણ સંબંધ ક્યારેય લાગ્યો નથી ને લાગવાનો પણ નથી, એવા એક અને માત્ર એક કોણ છે? પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. આપણે જો એની શરણાગતિ લઈએ, એના ભક્તો બનીએ અને એમની આજ્ઞાને વશ થઈને સંસારમાં રહીએ કે ત્યાગાશ્રમમાં રહીએ કે મારા પરબ્રહ્મ પુરુષોત્તમ મારા વાલા ઈષ્ટદેવ ભગવાન છે, એમને જે ગમે એ મને ગમશે, એમણે કીધું કે મારા સંસારી ભક્તો આવા હોય તો હું એમ જ રહીશ, મારા ભગવાનને દુઃખ થાય એવું કદાપી નહીં કરું. ત્યાગી હોય એને રોજ આ વિચાર રહ્યા જ કરે કે હું સ્વામિનારાયણ ભગવાનનો સંત છું, મારા ભગવાને મને ત્યાગાશ્રમ કૃપા કરીને આપ્યો છે, તો હવે મારા વાલાને ન ગમે એવી એકેય ક્રિયા નહીં કરું. હે મહારાજ, તમે રાજી થાઓ, બસ તમને રાજી કરવા એ જ મારું જીવન ધ્યેય છે. હે પૈયો, તમે મને બહુ પ્યારા છો, માટે તમને સુખ થાય એવું જ બધું કર્યા કરીશ. આમ જો એ ત્યાગાશ્રમ કે ગ્રહસ્થાશ્રમની ક્રિયાઓ ભગવાનની સાથે જોડી દેવામાં આવે તો નિર્ગુણ એવા ભગવાનના સંબંધે કરીને ભગતની તમામ ક્રિયાઓ નિર્ગુણ થઈ જાય છે અને છેવટે ભગત પણ નિર્ગુણ થઈ જાય છે. જો બહુ જ સરસ દાખલો, યુધિષ્ઠિરે અનેક યજ્ઞો કર્યા, એટલા બધા દાન પુણ્ય કર્યા, બહુ વર્ષો સુધી આ લોકમાં રહ્યા. એવી જ રીતે બીજા અનેક રાજાઓ મહારાજાઓ થઈ ગયા, એમણે એટલા બધા દાન પુણ્ય અને યજ્ઞો કર્યા છે, હજારો લાખો વર્ષ સુધી રાજ ભોગ્યું છે, છેવટે મરીને સ્વર્ગ લોકમાં જ ગયા છે અને પાછા કોક દી પડ્યા છે. આવો આપણે ત્યાં આપણા પરમ મુક્તરાજ ભક્તરાજ દાદા ખાચર પૂરું 100 વર્ષનું આયુષ નહીં જીવ્યા, એનું રજવાડું 12 ગામડામાંથી ક્યારેક વેરો આવે ને ક્યારેક ન આવે એવું, ક્યારેક તો એને ખાવાની મુશ્કેલી પડી જાય એટલા હાવ સામાન્ય ગ્રહસ્થ, તંટાનો વિખવાદનો વિક્ષેપનો પાર નહીં એ રજવાડામાં, એટલું હાવ નાનું એવું. એ મૂળ સ્વતંત્ર રાજાની, ભાવનગરના રાજાની નીચેના ખંડિયા રાજા તરીકે દાદા ખાચર હતા, એનો દરબાર આજે જે આપણે જોઈ રહ્યા છીએ એનો છેલ્લામાં છેલ્લો વિકસાવેલો દરબાર છે. પહેલા તો એના કરતા હાદા હતા, ખ્યાલ આવ્યો? હવે અત્યારે જે છે ને એમાંય આપણે ઘણું રિપેરિંગ સુધારા વધારા કર્યા, આરસ નાખ્યો અને ઉપર નળિયા બળિયાને મજબૂતાઈ આપીને, છે ઓરિજિનલ પણ એને ટેકા બેકા મૂકીને લાંબો ટાઈમ ચાલે એવું આપણે કર્યું છે. હવે આટલી હાવ સામાન્ય પરિસ્થિતિમાં જીવી ગયેલા, સામાન્ય ગ્રહસ્થ તરીકે જીવન પસાર કરી ગયેલા દાદા ખાચર ન સ્વર્ગમાં ગયા, ન સત્યલોકમાં ગયા, ન કોઈ દેવ કે ઈશ્વરની પોસ્ટ ઉપર ગયા, સીધે સીધા પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પરમ વાલા મહામુક્ત અક્ષરધામમાં ગયા, અને હવે કદાપી પડવાનું નહીં, કોઈ દિવસ એમાં કાંઈ વિક્ષેપ નહીં, એવી આત્યંતિક મુક્તિને પામી ગયા. શું ફેર પડ્યો ભાઈ? કઈ દાદા ખાચરે મોટા મોટા રાજાઓ જેવા જગનને જ કર્યા, દાન પુણ્ય જ કર્યા, કર્યા જ. યુધિષ્ઠિરનું વર્ણન આવે છે કે એ જ્યારે રાજા હતા ત્યારે એમને ત્યાં બ્રાહ્મણો ઋષિઓ 8,000 હોનાની થાળીઓ ખાતા. હા બોલો, આવું કોઈ દાદા ખાચરે કર્યું હોય તમે હોણે સાંભળ્યું જ એમ, ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન અને એના સાધુઓ સમય ઉત્સવમાં સત્સંગીઓ આવે, એ ખાય પીવે મોજ મજા ને આનંદ ઉત્સવ ભજન ને ભક્તિ ધ્યાન ચાલ્યા કરતું હોય, તો એ દાદા ખાચરને આવું મોટું ધામ મળ્યું અને ઓલા બધાને સામાન્ય મળ્યું, ફેર એટલો જ પડી ગયો કે દાદા ખાચરે સર્વાત્મના સ્વામિનારાયણ ભગવાન સાથે પોતાનું જીવન જોડી દીધું અને બાકીના ખાલી સંસારનો ધર્મ બજાવી ગયા, એને એટલું જ મળ્યું. માટે સારામાં સારી ચાવી, શાશ્વત લોક, શાશ્વત સુખ, પરમાનંદ, પરમ મુક્તિ મેળવવી હોય તો ભગવાન ના બની જવું, બધે જ ક્રિયાઓ ભગવાનની આજ્ઞાને વશ થઈને ભગવાનની પ્રસન્નતાને અર્થે આપણી મનની બધી મુરાદો મૂકી પુરુષોત્તમની પ્રીતિ માટે કરવી. સંસારીઓ હોય તોય ભલે અને ત્યાગીઓ હોય તોય ભલે, બંનેને મોક્ષ મળે છે, બંનેને અક્ષરધામ મળે છે, મળ્યા પછી ક્યારેય ટળે નહીં એવી પ્રાપ્તિ થાય છે. એક ભજનમાં સરસ લખ્યું છે, હો
તારી મૂર્તિ સર્વેનું કારણ છે,
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 એ તો મહાસુખ નો મહેરામણ છે,
એ તો મહાસુખ નો મહેરામણ છે,
એ તો મહાસુખ નો મહેરામણ છે,
એ તો મહાસુખ નો મને રામણ છે,
એ મહાસુખ જેને ચખાડ્યું છે,
એ મહાસુખ જેને ચખાડ્યું છે,
એ મુક્ત મૂર્તિ પરાયણ છે,
એ મુક્ત મૂર્તિ પરાયણ છે,
તમે મળો તો પછી કદી ટળતા નથી,
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 કદી સુખ માયા નાટકતા 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 નથી,
તારી મૂર્તિ સર્વેનું કારણ છે,
તારી મૂર્તિ સર્વેનું કારણ છે,
એ તો મહાસુખ નો મહેરામણ 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 છે.
એક સમૃદ્ધ બાપના બે દીકરા. બાપે કીધું કે એક દીકરો અને બીજો દીકરો બેને હું ભાગ પાડી આપું, એકને મારી જે કાંઈ સંપત્તિ છે એ બધી આપું અને એકને આ મારી મર્સિડીઝ કાર આપું. બોલો તમે નક્કી કરી લ્યો તમને કઈ કઈ જોઈએ, ડાયા છોકરાએ કયું મગાય, કયું માગો તમે? મર્સિડીઝ કારમાં વટ પડી જાય હો, પણ પેટ્રોલ ખૂટે પછી શું કરવું? પછી પાછા દાડીએ જ આવવું પડે કે ભાઈ સાહેબ પેટ્રોલની જરા મજૂરી આલજો. અને બધી સંપત્તિ લીધી હોય તો એમાંથી મર્સિડીઝ પણ મળે અને બીજું બધું હોય પણ આવું છે ભાઈ. એટલે આપણા સંતો એવું સરસ સમજાવી ગયા કે હે મહારાજ, તમારી મૂર્તિ સર્વેનું કારણ છે, એમાં કાંઈ બાકી રહેતું નથી. વળી આપનું સ્વરૂપ મહાસુખનો મહેરામણ છે. મહેરામણ એટલે મહાસાગર એટલાન્ટિક જેવો બહુ જબરજસ્ત ભવ્ય મહાસુખનો મહેરામણ. એ સુખ તમે જેને ચખાડી દો છે ને એ મુક્તો પછી ક્યારેય બીજાની સામે જોતા નથી, એ પરાયણ થઈ જાય છે. હો ભાઈ જો ને આપણા અક્ષરધામના મુક્તો ક્યારે અહીંયા આંટો દેવાય આવ્યા ન આવે, કોઈ દી નહીં, ફાવી ગયું એને, બહુ લેલીન થઈ ગયા. પણ ફેર એ છે કે એકવાર ભગવાન મળે તો ટળે નહીં, માયા મળે તો ટકે નહીં, આટલો ફેર છે. સારું, એ આપણું ચોઈસ, યોર્સ, તમે નક્કી કરી લ્યો ભાઈ, માયાનું સુખ જોઈ કે મહારાજનું. એટલે અહીંયા બહુ સરસ શીખવાડ્યું કે ત્યાગી હોય ભાઈ, ગ્રહસ્થ હોય, ભગવાન ના બની જાઓ, ભગવાનના ભક્ત થઈ જાઓ, ભગવાનના શરણાગત બની જાઓ, ભગવાનની પ્રસન્નતા જ ઈચ્છો, ભગવાનના રાજીપા સિવાયનું મૂકી દો, એ મારો વાલો મહાસુખનો મહેરામણ છે, એ આપણને કોઈ દી દુઃખી કરવાનો નથી. આપણે ભાત ભાતના કોડ રાખીને માગ્યા કરીશું, ઈચ્છા કરીશું અને એવા જ કર્મો કરતા રહીશું, એનું મળશે તોય તુચ્છ મળશે અને મળ્યા ભેગું ટળશે. પરમાત્માના સંબંધમાં આવી જઈએ તો એ પ્રવૃત્તિ નહીં, નિવૃત્તિ નહીં, ભાગવત ધર્મ કહેવાય છે. અને ભાગવત ધર્મથી જ આત્યંતિક મોક્ષ મળે છે. તત્ફલમ ચાક્ષયમ સ્યાદ હિ શ્રેષ્ઠાદ અપિ અધિકમ નૃણામ ભક્તાસ્તે ભગવદ્ધામ યાન્તિ અષ્ટાવૃત્તિતઃ પરમ. જે આવા ભગવાનના ભક્તો બને છે એ ભક્તો એકાંતિક થાય એટલે તરત જ એમને અક્ષય ફળ મળે છે. અરે પોતે ધાર્યું હોય એના કરતાં અધિક મળે છે. છેવટે એ અષ્ટ આવરણથી પાર ભગવાનનું જે શાશ્વત ધામ એ ધામને પામી જાય છે. લાઈક દાદા ખાચર, ગોરધનભાઈ, પર્વતભાઈ, આવી મોટી પ્રાપ્તિ છે ભાઈ. અતઃ વિવેકીનો નિત્યં વિષ્ણુ ભક્ત્યન વિતાહ ક્રિયાહ પ્રવૃત્તા વા નિવૃત્તા વા કુર્વતે સકલા અપિ. માટે પ્રવૃત્તિ માર્ગની કે નિવૃત્તિ માર્ગની કોઈ પણ ક્રિયાઓ છે, આપણા કર્તવ્યો છે, ત્યાગીઓના કે ગૃહસ્થના, એ વિવેકી જો ડાયો માણસ હોય, એ કમ્પેર કરી શકતો હોય કે આમાં કયો સારું, કયો શ્રેષ્ઠ, કયો ઈચ્છાય, તો ડાયો માણસ તો ભગવાનની ભક્તિએ યુક્ત જ બધી ક્રિયા કરે છે. ભગવાનની ભક્તિ વિનાની એકેય નહીં. ભક્તિ ક્યારે થાય ખબર? સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું એક બહુ જ સરસ શોર્ટકટ નાનકડું સૂત્ર છે, જીવનભર યાદ રાખવા જેવું. ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કરવું તેને ભક્તિ કહીએ. યાદ રાખવા જેવું છો? સદગુરુ ગોપાળાનંદ સ્વામી આપણા સંપ્રદાયના ધુરંધર પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા સંત, જેના રોમ રોમમાં શ્રી હરિજી મહારાજનો વાસ. ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કરવું તેને ભક્તિ કહીએ. આપણે કાંઈ પણ કરીએ એ જો ભગવાનને અર્થે થાય તો ભક્તિ કહેવાય. સમજો કે મને છે ને આજ આજુ માણા સમયમાં આવ્યું છે ને તેમણે માળા ચડી, મોટી માળા લઈ અને હું અહીં ઓટલે બેઠો, સવારથી હાંજ હોજી માળા ગોબાવ્યા કરું, જે આવે ને એ બધા જોવે કે અરે વાહ, અરે વાહ, શું સ્વામીજી પણ માળા હલતાય નથી હો. મેં હાંજ સુધી માળા ફેરવી પણ આમાં ભગવાન મારા ધ્યાનમાં એકી વાર આવ્યા નહીં, તો આને કેટલીક ભક્તિ કહેવાય? સહેજે ન કહેવાય. એક મારા જેવા સ્વામી હતા, એને કોકે પૂછ્યું કે સ્વામી હવે કેટલીક માળા ફરે તમારે? કે જેવું માણા, માણાનો જેવો ભીડો એટલી ફરે ભાઈ. જાજુ માણા આવે ત્યારે જાજી ફરે, કોઈ માણસો ન હોય મૂકી દઉં માળા, ઓછી ફરે. એવા આને ભક્તિ કહેવાય? તમે લોકો દાન દો, રસોઈ દો, મંદિરો બાંધો, ઉત્સવ સમયા કરાવો, પણ તમારો આશય એવો ન હોય કે મારા ભગવાનને આનંદ થાય, મારા ભગવાનના ભક્તો અને સંતો રાજી થાય એટલે કરાવું, તો એ ભક્તિ થતી નથી. અને એના ફળ પહેલા બતાવ્યા એ, જો ભક્તિ થાય તો દાદા ખાચર વાળું ફળ આપણને મળે, અક્ષરધામ, અક્ષરધામનો મહા આનંદ. અતઃ વિવેકીનો નિત્યં વિષ્ણુ ભક્ત્યન વિતાહ ક્રિયાહ પ્રવૃત્તા વા નિવૃત્તા વા કુર્વતે સકલા અપિ. ઘણા માણસો છે ને બહુ ડાયા હોય, બુદ્ધિશાળી હોય ને, પાકા થઈ ગયા, ગળેલા સત્સંગી કહેવાય ને, એટલે બોલે હું ખબર, ભગવાન રાજી થાય ને, સંતો રાજી થાય ને, એટલે જરા આજે રસોઈ આપી. પણ જો તમે નામ લેવું ભૂલી જાઓ ને તો આખા ગામમાં દેકારો કરે. અમે લોકો ખોપાળા હતા, એક વખત કોઈક ભાઈએ રસોઈ લખાવેલી, પછી કીધું કે બસ ભગવાન સંતો ઠાળ જમે રાજી થાય, એટલે મન થયું રસોઈ દઈ દેવી, એક તે દઈ દીધી. બીજે દાડે પેલા નામ લખવા વાળાને કોણ જાણે કંઈક ફેર પડી ગયો, ખબર નહીં, સમજ ફેર થઈ ગયો, રહી ગયું, બોર્ડમાં નામ ન આવ્યું ને એના સિવાયના બેનું આવ્યું. એ હવારે ભાઈ શણગાર આરતીના દર્શન કરવા આવ્યા, સીધે સીધું પહેલી નજર એની ક્યાં ગઈ? એણે રાતથી નક્કી કરેલું કે ભાઈડાનું નામ હવારથી બોર્ડમાં લાગી ગયું છે ને જે જાય બધા વાંચતા છે, હવે એનું જ રહી ગયેલું. એને ભાઈ શણગાર આરતી તો માન માન પૂરી થઈ હો, કીડિયું ચડી, એ હડાપ દઈને હેઠો આવ્યો, ઓફિસમાં આવીને દેકારે દેકારો કરી મૂક્યો. જોયું તમે? હવે રસોઈ એટલે કે ભગવાનને જમાડવાનો, ભગવાનના સંતો ભક્તોને જમાડવાનો જ પ્રોગ્રામ, સહેજે ભક્તિ ન થઈ. થાય ભક્તિ? અને આવી ક્રિયાઓનું ફળ કદાપી અક્ષરધામ ના મળે. હા, ગ્રસ્ત તરીકે તમારો ધર્મ, દાન દીધું, રસોઈ દીધી, પુણ્ય કર્યું, પુણ્ય મળશે, પણ આમાં ભગવાનનો સંબંધ લાગવો જોઈએ ને. ભગવાન કે ભગવાનના ભક્તને અર્થે થાય એને ભક્તિ કહીએ બાપા. ઉત્સવો કરાવ્યા, સમૈયા કરાવ્યા, રસોઈ દીધી, મંદિરો બાંધ્યા કે મોટી પારાયણો કરી કે કરાવી, એટલે ભક્તિ જ થઈ જાય જેવું માની લેવાની કોઈ જરૂર નથી. હવે આગળ 26મા શ્લોકથી પ્રવૃત્તિ ધર્મના અધિકારીઓ, ભારતમાં પ્રસિદ્ધ ઋષિઓ કોણ કોણ થઈ ગયા એના જરા નામ બતાવે છે. સૌથી પહેલા બ્રહ્મા. કોણ? બ્રહ્મા 14 ભુવનના સ્રષ્ટા, એ પ્રવૃત્તિ ધર્મના અધિકારી છે, એટલે કે બહુ સારા શ્રેષ્ઠ સદગ્રહસ્થ છે. પછી બીજું નામ છે વાસુદેવ મહાત્મ્યમાં શિવજી. મનુ, દક્ષ, ભૃગુ, ધર્મ, યમ, મરીચી, અંગીરા, અત્રિ, પુલસ્ત્ય, વશિષ્ઠ, સૂર્ય, ચંદ્ર, કશ્યપ, કર્દમાદિ પ્રજાપતિઓ, સમસ્ત ઋષિઓ, સર્વે વર્ણો તથા આશ્રમો. એમાં જે બ્રહ્મચર્ય આશ્રમમાં રહ્યા હોય એ ન ગણાય, કારણ કે એ ક્યારેય પ્રવૃત્તિ ધર્મમાં હજી જોડાયા નથી. છેલ્લે સંન્યાસ આશ્રમ લીધો, તો લીધો ત્યાર પછી એ નિવૃત્ત ધર્મવાળા થઈ ગયા. હવે નિવૃત્ત ધર્મના અધિકારીઓ ભારતમાં કોણ કોણ ફેમસ છે? સન, સનત સુજાત, સનક, સનંદન, સનત કુમાર. એક સન નામના કોઈ ઋષિ થઈ ગયા, અને બાકીના સનકાદિક એટલે કે ચાર ભાઈઓ, એ ચારેયના નામ છે સનત સુજાત, સનક, સનંદન, સનત કુમાર. એમ કહેવાય છે કે એની કાયમને માટે 5 વર્ષની જ ઉંમર રહે છે. બાળ બ્રહ્મચારીઓ કાયમને માટે બાળક અવસ્થામાં જ રહે છે. પછી કપિલ મુનિ નહીં પહોંચ્યા, એમના નિવૃત્ત ધર્મમાં જ રહ્યા. આરુણી, સનાતન, રૂભુ, યતિ, હંસ ઇત્યાદિક નૈષ્ઠિક વ્રતધારી મુનિઓ એ બધા નિવૃત્ત ધર્મના અધિકારીઓ છે. હવે નિવૃત્ત ધર્મવાળા હોય કે પ્રવૃત્ત ધર્મવાળા હોય, એમણે જો ભગવાનનો સંબંધ દેવો હોય તો પછી ભગવાન સિવાયના દેવો, પિતૃઓ એનું કવયનું પણ યજન કરવાનું થાય તો કેવી રીતે કરવું? હવે એનો એક નિયમ આપે છે. વાસુદેવસ્ય અંગતયા ભાવયિત્વા સુરાન પિતૃન અહિંસ પૂજા વિધિના યજન્તે ચાન્વહમ હિતે. ભગવાન વાસુદેવ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એના અંગતયા ભાવયિત્વા એટલે કે એના ભક્તપણાની ભાવના કરીને. દાદા ખાચર હોય ને તો એ જ્યારે પણવા ગયા હશે ને ત્યારે બ્રાહ્મણે વિધિ કરાવી હશે ને એમાં અગ્નિ ફલાણા ફલાણા બધા દેવોનું યજન પૂજન તો આવ્યું હોય. દાદા ખાચર પણ જ્યારે મહાપૂજામાં બેઠા હશે તો એમાંય ઘણા બધા દેવોનું પૂજન આવ્યું હોય. હવે હતા તો ભગવાનના મહાન ભક્ત, પણ આવા જે મહાન ભક્તો હોય એ જે જે ધર્મને અનુસરે એમાં જો ભગવાન સિવાયના દેવોનું પણ પૂજન કરવાનું આવે, પિતૃઓનું આવે, તો એવું સમજે છે કે આ બધા મારા ભગવાનના ભક્તો છે, તો મારા ભગવાનના ભક્તોને પૂજું તો મારા ભગવાન રાજી થાય. વળી અહિંસ પૂજા વિધિના, એ જે જે કરે એમાં ક્યાંય હિંસા ન આવવી જોઈએ. જો હિંસા આવે તો ભાગવત ધર્મ ખંડિત થઈ જાય છે. ભલે ભગવાનને રાજી કરવા જ કરતા હોઈએ, પણ જો હિંસાયુક્ત આ કર્મ હોય તો એ ભગવાનને કદાપી માન્ય નથી. આવી રીતે રોજે રોજ એ ભગવાનના ભક્ત તરીકે દેવોને પિતૃઓને માની અહિંસા વિધિપૂર્વક એ યજન કરે છે. યથાધિકારમ એતે હિ તેન યત્ર નિયોજિતાઃ પ્રવૃત્તમ વા નિવૃત્તમ વા ધર્મમ તે પાલયંતિ તમ તસ્ય દેવસ્ય મર્યાદામ ન ક્રામંત્યુભયે પિતે. ભગવાને તે તેના અધિકાર પ્રમાણે તેને તે તે જગ્યાએ નિયોજિત કરી રાખ્યા છે. કોઈ પણ દેવો, ઈશ્વરો કોઈને કોઈ પદ ઉપર છે એ કાંઈ એની મેળે ત્યાં બેસી શકતા નથી. બધાને ભગવાને તે તે પદ પ્રતિષ્ઠા આપ્યા છે, કારણ કે એણે પહેલાં એવા ભજન પૂન દાન કરેલા અને એમને એવી ઈચ્છા, તો ભગવાને તે તે અધિકારમાં મૂક્યા છે. અને ત્યાં રહ્યા થકા તેઓ ભગવાને બાંધેલી જે ધર્મની મર્યાદા, એ પ્રવૃત્ત હોય કે નિવૃત્ત હોય એને પાળે છે. ક્યારે એ ભગવાનની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. હવે પ્રવૃત્ત માર્ગે ચાલેલા કે નિવૃત્ત માર્ગે ચાલેલા ભક્તો જો સકામ હોય તો થોડી નુકસાની છે ખરી પાછી. એટલે કે ભગવાનના ભક્તો બનીને જ બધું કરે છે, ભગવાનને રાજી કરવા કરે છે, પણ પાછા ભગવાન પાસે વળતર માગે છે કે ભગવાન તમે રાજી થાઓ તો જરાક આટલું આટલું આટલું. તો ઓલા કેવળ પ્રવૃત્ત હતા, કેવળ નિવૃત્ત ધર્મવાળા હતા એના કરતાં સારો ભગત થયો, પણ પાછો ભગવાન પાસે માગીને બેઠો એને શું ફળ મળે? સાંભળો. ચતુર્વર્ગે તેષુ યસ્ય યત યત ઇષ્ટતમં ભવે તત્તત સંપૂરયત્યેવ સર્વશક્તિપતિ પ્રભુ. સર્વ શક્તિઓના પતિ એવા પ્રભુ એટલે કે સમર્થ ભગવાન, આવા જે સકામ ભક્તો હોય છે એને ચાર વર્ગમાંથી જે જે ઈષ્ટ હોય એ બધું તરત પૂરું પાડી દે છે. ધર્મ, અર્થ, કામ યા તો મોક્ષ, એમાંથી એને જે ગમતું હોય એ ભગવાન એને આપે છે. ભક્ત્યા કૃતસ્ય આપ્યલ્પસ્ય ભગવાન પુણ્ય કર્મણઃ પ્રીતો દદાતે એવ ફલમ મહદ અક્ષયમ ઈપ્સિતમ. એણે ભક્તિથી ભલે થોડું એવું જ કર્મ કર્યું હતું, એ પુણ્ય કર્મ કરવાથી રાજી થઈ ગયેલા ભગવાન એને બહુ મોટું લાંબો સમય ચાલે એવું ફળ આપે છે. પણ ભગવાન પાસે કાંઈ માગે નહીં, અને એકલા ભગવાનને જ રાજી કરવા, ભગવાનની જ ભક્તિ કરવા, પ્રભુને સુખ દેવા માટે કરતો હોય એને એકાંતિક ભક્ત કહેવાય. એકયેવ અંતઃ યસ્ય સહ એકાંતિકઃ, જેને એક જ અંત હોય. આપણે બધાય છે ને ઘરેથી નીકળ્યા વડતાલ આવવા માટે, રાઈટ? પણ આપણે અનેક ટાર્ગેટ રાખ્યા હોય. આપણે એક જ ન હોય કે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશું ને મહારાજ રાજી થશે, મહારાજમાં પ્રેમ થશે, એટલું હોય. તમે જોજો ઘરેથી નીકળ્યા ત્યારના અનેક ટાર્ગેટ બની ગયા હોય કે મહારાજના દર્શન તો થશે, ઘણું બધું પૂન થશે, એ મને સ્વામી બોલાવશે, મોટો હાર પહેરાવશે, આગળ બેહાડશે, મારું નામ લેશે, પ્રસાદ પાણી જમવા મળશે, VIP માં જો નંબર લાગશે તો બોલ બાલા. જોયું? અને એક જ અંત કહેવાય નહીં, આ તો અનેકાંત છે. એકાંતિક ભક્ત કોને કહેવાય? જેને એક જ ભગવાન જ અંત હોય, એટલે કે એની તમામ વૃત્તિઓનું વિરામ સ્થાન એકલા મહારાજ બની ગયા હોય. એ આંખથી, નાકથી, કાનથી, જીભથી, ચામડીથી, હાથથી, પગથી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી કાંઈ પણ કરે છે, એ બધાયનું અંતે વિરામ એક અને માત્ર એક મારો ભગવાન છે. બસ એને રાજી કરવા છે, એને આનંદ દેવો છે. આવા જે એકાંતિક ભક્તો બને એને શું ફળ મળે? તે શું તદ ભક્તિ તો લોકે યે ત્વેકાંતિત્વમ આસ્થિતાઃ વાસુદેવમ વિના અન્યત્ર સંક્ષીણ અશેષ વાસનાઃ દેહાંતે તેતુ સંપ્રાપ્ય તસ્ય ધામ તમઃ પરમ. દેહૈહી અપ્રાકૃતૈહી એવ પ્રેમણા પરિચરંતિ તમ. સાંભળો હવે, એકાંતિક ભક્તોની પ્રાપ્તિ જરા હું ગાઈ લો હો, બહુ સારા શ્લોકો આવ્યા.
તે સુ તદ ભક્તિ તો લોકે, તે સુ તદ ભક્તિ તો લોકે, યે ત્વેકાંતિત્વમ આસ્થિતા, યે ત્વેકાંતિત્વમ આસ્થિતા, વાસુદેવમ વિનાન્યત્ર, વાસુદેવમ શેષવાસના દેહાંતે તેતુ સંપ્રાપ્ય, દેહાંતે તેતુ સંપ્રાપ્ય, તસ્ય ધામ તમ પરમ, તસ્ય ધામ તમ પરમ. દેહૈર પ્રાકૃતૈરેવ, દેહૈર પ્રાકૃતૈરેવ, પ્રેમણા પરિચરંતિ તમ, પ્રેમણા પરિચરંતિ તમ, હે પ્રેમણા પરિચરંતિ તમ, પ્રેમણા પરિચરંતિ તમ.
આવા જે ભક્તો છે એ ભલે સકામ છે, પણ ધીરે 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 કથા વાર્તા સન સમાગમ કરતા કરતા એક દિવસ એકાંતિકપણાને પામી ગયા. ભગવાન સિવાયની ઈચ્છાઓ બધી મૂકી દીધી અને એકલા ભગવાનને જ માટે ભગવાનને ભજવા લાગ્યા. આવા એકાંતિકપણાને પામેલા અને એક ભગવાન વાસુદેવ સિવાયની બીજે ક્યાંય જેને સહેજ પણ વાસના નથી, સંક્ષીણ અશેષ વાસના, સંપૂર્ણ વાસના જેની નાશ થઈ ગઈ છે, એવા જે તે ભક્તો, તેઓ તો દેહનો અંત આવે ત્યારે તમથી પર એટલે કે માયાથી પર એવું જે ભગવાનનું દિવ્ય ધામ એને પ્રાપ્ત કરીને ત્યાં અપ્રાકૃત દેહ વડે, અપ્રાકૃત એટલે માયામાંથી નહીં બનેલો, પ્રકૃતિમાંથી થાય એ બધા પ્રાકૃત પદાર્થો કહેવાય, ભગવાનના ધામમાં આપણને જે દેહ મળે છે એ માયાજન્ય નથી, એ તો ભાગવતી તનુ છે, દિવ્ય તનુ છે. એના વડે એ પરમ પ્રેમથી ભગવાનની સેવામાં રહે છે, ભગવાનના મહા આનંદમાં ડૂબેલો રહે છે. આવું ફળ છે જો ભગવાનના એકાંતિક ભક્ત બનીએ તો. માટે ડાયા ભક્તોએ અત્યાર સુધીમાં જેટલા પ્રકારના ધર્મની ચર્ચા આવી એમાંથી કયો પસંદ કરવો છે એ હવે નિર્ણય કરી લેવો જોઈએ. ટોટલ કેટલા આવ્યા એનું જરા સંકલન કરી આપું હો. કુલ 6 ભેદ આવી ગયા, જરા સાંભળજો. 1, ભગવાનના સંબંધે રહિત કેવળ પ્રવૃત્તિ ધર્મ, જે આપણે પહેલા શરૂઆતમાં ચર્ચા કરી સંસારીઓનો ધર્મ, એને કહેવાય ભગવાનના સંબંધે રહિત કેવળ પ્રવૃત્તિ ધર્મ. એવો જ ભગવાનના સંબંધે રહિત કેવળ નિવૃત્તિ ધર્મ. આ બે ભેદ થઈ ગયા. આ બે પાળનારા જે હોય ને એના મનમાં એવું હોય કે ભાઈ હવે હું માણસ છું, હું સદગ્રહસ્થ છું કે હું ત્યાગી છું, એટલે મારી ફરજ છે, શાસ્ત્રોમાં મારા આવા આવા ધર્મો લખ્યા છે, મારે એમ રહેવું છે. ધર્મોમાં રહેવાથી આપણને પુણ્ય થાય, આપણું સારું થાય. આટલા ભાવથી જે પ્રવૃત્તિ ધર્મમાં કે નિવૃત્તિ ધર્મમાં રહ્યો હોય ને ભગવાનનો કોઈ સંબંધ જ ના હોય એ બધા કેવળ પ્રવૃત્તિ ધર્મ અને કેવળ નિવૃત્તિ ધર્મવાળા કહેવાય. આ બે ભેદ છે. ત્રીજો ભેદ, ભગવાનના સંબંધે સહિત પણ સકામ પ્રવૃત્તિ ધર્મ. ભગવાનનો સંબંધ લાગ્યો એ ભગવાનનો ભગત થયો, ભગવાનને શરણે ગયો, પણ સકામ સંસારી છે, એ પ્રવૃત્તિ ધર્મ પાળે છે પણ સકામ. આ ત્રીજો ભેદ છે. ચોથો, ભગવાનના સંબંધે સહિત ખરો પણ સકામ નિવૃત્તિ ધર્મ. ત્યાગી થઈ ગયો પણ ત્યાગી થયા પછી હજી ભગવાન પાસેથી ભગવાન સિવાયની ઈચ્છાઓ બંધ કરતો નથી. જેમ ગ્રહસ્થો બાધા માનતા રાખીને શુભ સંકલ્પો કરીને કાર્યો કરતા હોય ને, એવી જ રીતે બહુ બધા ત્યાગીઓ કરતા હોય. એકવાર હું બનારસમાં એક બહુ મોટા શંકરાચાર્યજી આવેલા ને, તો કંઈ કામ પ્રસંગે એમને મળવા ગયેલો, તો થોડી વાર પછી મને ટાઈમ આપ્યો, બોલાયો એટલે હું જઈને બેઠો. એક મોટા પાટ ઉપર, ઢોલિયા ઉપર બેઠેલા એમના આશ્રમમાં, પછી ખુલ્લા દિલે હતા, એક પોટિયું વિટાળીને બેઠા હતા, એટલે મને એમના અંગ ઉપાંગોમાં જે જે કાંઈ હતું ને એ બધું દેખાયું. પહેલાંમાં પહેલું તો એમની જેટલી આંગળીઓ હતી ને એક એક આંગળીઓમાં બહુ મોટા મોટા ગ્રહોની વીંટીઓ પહેરેલી. ખ્યાલ આવ્યો? તમે લોકો નહીં પહેરતા શનિન, રવિન, બુધને, ગુરુ, મંગળ, રાઈટ? પછી અહીંયા એક મોટું જબરું તાવીજ બાંધેલું, મુસલમાન લોકો મંત્રી આપે ને એવું. અહીંયા એ તો નિવૃત્તિ ધર્મવાળા જ કહેવાય ને, પણ નિવૃત્તિ ધર્મમાં હોય એટલે એ ભગવાનના માર્ગે જ ચાલી રહ્યા છે એમ માનવાની કોઈ જરૂર નથી. ત્યાગી હોય ભાઈ, ગ્રહસ્થ હોય, સકામ પણ હોઈ શકે, અને કેવળ ત્યાગી અને કેવળ લુખો ગ્રહસ્થ પણ હોઈ શકે. એટલે કેવળ પ્રવૃત્તિ ધર્મ, કેવળ નિવૃત્તિ ધર્મ ભગવાનના સંબંધે સહિત, સકામ પ્રવૃત્તિ ધર્મ ભગવાનના સંબંધે સહિત, સકામ નિવૃત્તિ ધર્મ. ચાર ભેદ થઈ ગયા. આ ચારમાંથી એકેય અક્ષરધામ આપે એવા નથી. ખ્યાલ આવ્યો? ભગવાન પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવી શકતા નથી. હવે બે જ બાકી છે, એ બેમાંથી કોઈ પણ એક તમારો ને એક અમારો, જો એ આપણને ફાવી જાય તો જ ગોપાળાનંદ સ્વામી અને દાદા ખાચરને મળ્યું એ અમને તમને મળે. સાંભળો, પાંચમો, ભગવાનના સંબંધે સહિત નિષ્કામ પ્રવૃત્તિ ધર્મ. છઠ્ઠો, ભગવાનના સંબંધે સહિત નિષ્કામ નિવૃત્તિ ધર્મ, એને જ એકાંતિક ધર્મ ભાગવત ધર્મ કહેવાય છે. વાસુદેવ મહાત્મયને આ જ શીખવાડવું છે, આ એનું હાર્દ છે. છેલ્લા બે, ગ્રહસ્થો હોય તો ભગવાનના સંબંધે સહિત નિષ્કામ પ્રવૃત્તિ ધર્મમાં રહો, ત્યાગી હોય તો ભગવાનના સંબંધે સહિત નિષ્કામ નિવૃત્તિ ધર્મમાં રહો, એ જ એને કરીને કરાવવું છે. હવે કહે છે કે ભાઈ છે ભગવાનના ભક્તો પણ હજી વાસના ટળતી નથી, એને રાખવી ન હોય તોય પણ વર્ષો સુધી આપણા હૈયામાં ભાત ભાતની ઈચ્છાઓ થયા કરતી હોય છે, એનું શું થાય? તમે એનું તો કાંઈ કીધું નહીં, જેની બધી વાસના ટળી ગઈ હોય એવા એકાંતિકને ભગવાનનું ધામ મળે. જેને ટાળવી નથી હજી તો માગ માગે જ કરે છે, એને તો એ જે માગે છે એ મળે. જે ભગવાનના ભગત જ નથી એ જેવું કરે એનું ફળ એને ભગવાન કળથું આપે છે. પણ ભગવાનના ભગતય છે અને ટાળવી છે વાસના પણ ટળી નથી રહી તો. અન્ય તો ભક્તા હા કાલે ન તદ ઉપાસન દાર્ઘ્યત વાસના નામ ક્ષય જાતે યાંતિ એકાંતિકવત હિતમ. કે છે એને માટે સારી બાબત છે, ભલે આજે વાસના ટળી નથી પણ ધીરે ધીરે આમનામ ભગવાનની ઉપાસના કર્યા કરશે તો ઉપાસનાની દ્રઢતા એ કરીને એક દિવસ વાસનાનો નાશ થઈ જશે અને વાસનાનો નાશ થશે ત્યારે એ એકાંતિક ભક્ત જેવી જ પ્રાપ્તિ પામી જશે. પ્રથમના 11મામાં મહારાજે આ જવાબ આપ્યો છે કે ભગવાનનો એકાંતિક ભક્ત કોને કહેવાય, તો મહારાજ કે બ્રહ્મરૂપે વર્તે ભગવાન સિવાયની કોઈ વાસના ન હોય એવો જે ભગવાનનો ભક્ત એને એકાંતિક ભક્ત કહેવાય. ધીરે ધીરે થઈ જશું પણ ધ્યેય તો હારો રાખો. જેને વાસના છોડી એકાંતિક બનવાનો ધ્યેય જ ના હોય, બીજું જ માગ માગ કરતો એવો હડેલ કોઈ દી એકાંતિક થઈ શકતો નથી. હવે એક બહુ સારી સાઈટ ભગવાનના ભક્તો માટે છે કે ભગવાનની સાથે યેન કેનાપી ભાવે ન તેન સંબધ્યતે તુ યહ સંસ્કૃતિમ ન પ્રયાતેવ સતુ ક્વાપી અન્ય જીવવત. આપણે માટે એક ભગવાનનો આશીર્વાદ છે, સાંભળો. કોઈ પણ ભાવ એ કરીને જો આપણે ભગવાનની સાથે જોડાઈ જઈએ તો ક્યારેય આપણે બીજા જીવોની જેમ સંસ્કૃતિમાં જાતા નથી. એકવાર ભગવાનને શરણે ગયો, ભલે હજી એકાંતિક નથી થઈ શક્યો, વાસના રહી ગઈ, પણ એ ક્યારેય નરકમાં કે લખ 84માં તો ન જ જાય, ન જ જાય. ભગવાન એને બીજો જન્મ આપશે, બીજો ચાન્સ આપશે, ત્રીજો ચાન્સ આપશે અને ધીરે ધીરે એકાંતિક ભક્ત બનશે. પણ એ ભગવાનનો શરણાગત છે એટલે આ ફાયદો છે. જે ભગવાનનો જ થયો નથી એ તો જેવું કરે એવું જ પામે, પતી ગયું, એમાં કાંઈ ભગવાન વિશેષ રસ લેતા નથી. વળી કર્મયોગની સિદ્ધિ અને જ્ઞાનયોગની સિદ્ધિ જે જે જેને ઈપ્સિત હોય એ ભગવાનના આશ્રય કરીને જ મળે છે, તત્કાળ મળે છે, નિર્વિઘ્ન મળે છે. આટલું ભગવાનના શરણે જાનારાને વિશેષ ફાયદો છે. તસ્માત સૈવ ભગવાન સર્વૈરપી જનૈરિહ સ્વાભિષ્ટ ફલ સિદ્ધ્યર્થમ પ્રીત્યોપાસ્યો યથાવિધિ બ્રહ્મક્ય માપતા નિર્વિઘ્ન અપી બ્રહ્મ શિવાદયઃ શ્રી વિષ્ણોઃ કુર્વતે ભક્તિમ સંતિ ઇત્થમ તન મહાગુણાઃ. હવે આ અધ્યાયનો ઉપસંહાર કરે છે. તેથી જ એવા જે એ ભગવાન તે તમામ મનુષ્ય માત્રએ પોતપોતાની અભિષ્ટ ફળની સિદ્ધિને માટે બહુ જ પ્રીતિપૂર્વક વિધિ સહિત ઉપાસવા જોઈએ, રાજી કરવા જોઈએ. એટલે કે ભગવાન જ મેળવવા હોય તોય એને જ ભજો, કદાચ હજી ભગવાન સિવાયની થોડીક બીજી ઈચ્છાઓ હોય તો પણ એને જ ભજો, એને જ માનો, તો ધીરે ધીરે પણ પ્રગતિ થશે. જન્મ મરણ લખ 84 જશે એ આમાં ફાયદો છે. અરે હવે તો કહે છે કે જે બહુ મોટા મોટા જે બ્રહ્મ એટલે કે બ્રહ્મા શિવ વગેરે દેવો છે એ પણ એ ભગવાનની જ કાયમને માટે ભક્તિ કરે છે. જે નિર્વિઘ્ન થઈ ગયા છે તો પણ, બ્રહ્મપણાને પામેલા છે તો પણ, શું કામ? એ ભગવાનમાં જ એવા મહાન ગુણો છે. ભાગવતમાં લખ્યું છે પ્રથમ સ્કંદના 7મા અધ્યાયના 10મા શ્લોકમાં, આત્મા રામાશ્ચ મુનયો નિર્ગ્રંથ આપ્યો રૂપક્રમે કુર્વંત્ય હૈતુ કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિહિ. ઘણા એવા મોટા મોટા યોગીઓ સાધુ સંતો ભક્તો હોય છે કે જે આત્મા રામ છે, અખંડ આત્મામાં જ આરામ માનનારા છે. ક્યારેય 24 કલાકમાં હું દેહ છું, મારો આવો આકાર છે, સ્ત્રી કે પુરુષ છું, મારું આ નામ નાત જાત ગામ છે એવું ભૂલેય માનતા નથી અને કહેવાય આત્મારામ પુરુષો. એ તમામ ગ્રંથિઓથી રહિત થઈ ગયા છે. હવે એને અહમ મમત્વ કે બીજી કોઈ ગ્રંથિઓ નથી રહી તો પણ મહાન પરાક્રમવાળા એવા જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એની જ અખંડ અહૈતુકીમ ભક્તિમ કુર્વંતી. કોઈ હેતુ વિનાની કાંઈ એને ભગવાન પાસેથી જોતું નથી, કશું જ નહીં. કોઈ પૂછે તમે આટલી બધી ભક્તિ કરો છો, તમે શું ભગવાન પાસે ઈચ્છો છો? કે કાંઈ નહીં, બસ મારા વાલાને આનંદ થાય. ભુજમાં પુરાણી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી હતા, બહુ જ મહાન સંત, ભગવાન જેવા સંત, જેમણે 90 વર્ષ આસપાસ ભગવાન પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ કરી. તો 3 વાગે ઉઠે, કેટલા વાગે? સવારના 3 વાગે ઉઠે. પૂજા પાઠ ધ્યાન ભજન કરીને સવારના મંગળા આરતી સુધી પ્રદક્ષિણા કરતા હોય, માળા ફેરવતા હોય, ધ્યાન કરતા હોય, આપણને એમ થાય આપણે બધા હાવ સામાન્ય છીએ, તોય પાંચ હવા પાંચ સાડા પાંચ સોએ ઉઠી જ, કોઈ સૂર્યવંશી હોય તો સૂર્ય ઉગ્યા પછી પણ ઉઠે, અને આવા મોટા સંત ત્રણ ત્રણ વાગે ઉઠીને ભજન ધબધબાવે છે, તો એને શું એટલો મોટો સંકલ્પ હોય છે, એને શું જોતું છે ભગવાન પાસેથી? આપણે એને પૂછીએ કે હે સ્વામી, તમે શું આવો મોટો સંકલ્પ રાખ્યો છે, શું ઈચ્છા છે તમારે? તો એ શું કે, અરે ભલા તું ભૂલો પડી મા બાપા, એ મારો ભગવાન જ એવો છે કે એને ભજવો પડતો નથી પણ ભજાય જાય છે, એને માટે વહેલા ઉઠવું પડતું નથી બાપ, ઉઠાય જાય છે. હે લે આવું છે, કુર્વંત હય તું કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિહિ, એ ભગવાન જ એવા ગુણવાળા છે કે એની અહૈતુકી ભક્તિ એમનાથી થઈ જાય છે. અહીંયા ત્રીજો અધ્યાય, ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય શ્રી વાસુદેવ સર્વોપાસ્યત્વ નિરૂપણ નામા તૃતીય અધ્યાય સંપૂર્ણ. ચોથા અધ્યાયમાં હવે ભગવાન નારાયણ નારદજીને અત્યાર સુધીમાં એમણે જે જે વાત કરી એના પ્રતિભાવ શું મળ્યો, નારદજીએ શું રિસ્પોન્સ આપ્યો, એના ઉપરથી આગળ વાત ચલાવે છે. કાર્તિકજી કહે છે, સયેવ મુક્તોત્મવિદામ વરિષ્ઠો નારાયણેનો તમ પુરુષેણ જગાદ વાક્યમ જગતામ ગરિષ્ઠમ તમચ્યુતમ લોકહિતાધિવાસમ. ભગવાન નારાયણ વડે, જે તમામ પુરુષોમાં ઉત્તમ પુરુષ છે એવા એ ભગવાન નારાયણ વડે અત્યાર સુધી જે વાત થઈ એવી રીતે કહેવાયેલા તમામ આત્મજ્ઞાનીઓમાં પણ શ્રેષ્ઠ એવા તે નારદજી હવે ભગવાનને વંદન કરીને એક વાત કહેવા જઈ રહ્યા છે. એ ભગવાન કહેવા છે, જગતામ ગરિષ્ઠમ, સારા એ જગત જીવ પ્રાણી માત્રમાં સર્વશ્રેષ્ઠ છે, લોકહિતાધિવાસમ, તમામ લોકોના હિતનો જેમાં વાસ છે, અર્થાત તમામ જીવ પ્રાણી માત્રના હિત પરાયણ છે, સદૈવ સૌનું સારું જ કર્યા કરે છે, એવા એ અચ્યુત ભગવાનને એક વાત કહેવા જઈ રહ્યા છે. શું વાત કીધી નારદજીએ? હવે નારદજીના શબ્દોમાં કાર્તિકજી રજૂ કરે છે.
શ્રુતમ મયા દેવ સમમ ત્વયોક્તમ ઋષ્યાકૃતિચ્છાદિત ભૂરી ધામના તવૈવ લીલા સકલેયમીશ સર્વેશ્વરસ્યેતિ વદામિ ચિત્તે ત્વદ્દર્શનેનૈવ હિ પૂર્ણ કામો ભવામિ ભૂમન સ્વરુદીપ્સિતેન તથાપ્યહં તત્તવ પૂર્વરૂપમ પ્રભો દિદૃક્ષામિ હિ કૌતુકમ મે.
સરસ વાત કરી કે હે પ્રભુ, તમે અત્યાર સુધી જે કાંઈ મને કહ્યું એ મેં સાંભળ્યું છે, બહુ સારી રીતે સંપૂર્ણ હૃદયમાં ધાર્યું છે, પણ મને એમ લાગ્યું કે તમે આ ઋષિ જેવો વેશ ધારણ કરી તમારો તમામ પ્રતાપને છાનો દબાવી અને વર્તો છો, તમે લાગો છો ઋષિ, પણ ખાલી ઋષિ છો નહીં, તમે તો ભગવાનનો અવતાર છો અને તમે તમારો બધો જ પ્રતાપ દબાવી દીધો છે, આચ્છાદિત કરી દીધો છે, અને એટલે તમે આ બધી લીલા કરતા હો ને એવું મને લાગે છે. નારદજી પોતાના હૃદયની ભાવનાઓ રજૂ કરે છે. માટે હે પ્રભુ, આપ તો સર્વેશ્વર છો, આપની આ લીલા હું જોઈ રહ્યો છું, મારા ચિત્તમાં ધારી રહ્યો છું, અને હવે આપના દર્શનથી જ પરિપૂર્ણ તો થયો છું, પણ છતાં મને એક ઈચ્છા છે. ખ્યાલ આવ્યો તમને? આ એક સાયકોલોજી છે. નારદજી વાત તો કરે છે કે તમે ઋષિની આકૃતિ ધારીને રહેનારા ભગવાન છો, બધું છાનું છાનું રાખો છો, આ બધી લીલા કરો છો, તમારા દર્શનથી હું પૂર્ણ કામ થઈ ગયો છું, પણ એમ કહે છે કે તથાપિ અહમ તત્તવ પૂર્વ રૂપમ પ્રભો દિદૃક્ષામિ હિ કૌતુકમ મે. કારણ કે મને આ એક કૌતુક રહી ગયું છે. ખ્યાલ આવ્યો? આને કહેવાય કોઈ પણ કાંઈ પણ વાત સાંભળે એ શબ્દો એની અસર કરે છે, કરે છે ને કરે જ છે. કોઈ માણસે આપણને કોઈના બહુ વખાણ કર્યા, પ્રશંસા કરી, ભલે આપણે એના વિરોધી હતા, આપણે એ વાત બધી માનવા તૈયાર નહોતા, પણ તોય એના વિચારો તો આવશે ખરું, બધા વખાણ કરે છે એટલે કંઈક હશે તો ખરું. હો કોકે કોકની બહુ ટીકા કરી આપણે એ સાંભળી, ભલે આપણે એ બધું સાંભળીને ઓલા માણસને એવા નકામા માની ન લીધા, પણ તો વિચાર આવશે કે માળું કદાચ હશે જ નહીં ને. એટલો ડાઘ લાગે છે આ શબ્દની તાકાત છે. તો નારદજીને ભગવાન નારાયણે અત્યાર સુધી જે વાત કરી, છતાં એ પોતાની જે પહેલાંની ભાવના હતી એ પકડી રાખીને બેઠા છે કે હું આપને ભગવાન માનું છું, આપના દર્શનથી મને ઘણો બધો પૂર્ણ કામપણાનો સંતોષ થયો છે. પણ પેલી નારાયણે જે વાત કરેલી ને કે અમારા પણ એક આત્મા, અમે જેનું ભજન ધ્યાન પૂજન કરીએ છીએ એવા અમારા ઉપરી છે ખરા, એટલે નારદને વળી કૌતુક થયું કે જરા મને એના દર્શન થાય તો સારું. આ બી બેઠું જો. હવે નારાયણ ભગવાન એનો રિસ્પોન્સ આપે છે. નતત સ્વરૂપમ મમ દાન યજ્ઞ યોગૈશ્ચ વેદૈશ્ચ તપસાપિ દૃશ્યમ એકાંતિકૈર ભક્ત વરૈસ્તુ ભક્ત્યા હિ અનન્યા નારદ દૃશ્યતે તત. કહે છે નારદ સાંભળો, એ જે અમારું પૂર્વરૂપ એટલે કે અમારા પણ કારણ ભગવાનનું સ્વરૂપ, એમ તો જોવા મળે એવું નથી. અહીં અમારા દર્શનના ફાંફા છે, ત્યારે અમારા પણ આત્મ સ્વરૂપના દર્શન તો એમ કઈથી થાય ભલા. નતર સ્વરૂપમ મમ દાન યજ્ઞ યોગૈશ્ચ, ભાઈ દાનથી કે યજ્ઞ યોગ વેદ તપ આવા કોઈ સાધનથી એ જોઈ શકાતું. આપણે અક્ષરધામમાં બેઠેલા ભગવાનના દર્શન કરવા હોય તો બહુ દાન દૈત થઈ જાય એવું લાગે છે? અષ્ટાંગ યોગ સિદ્ધ કરીએ તો, બહુ વેદો ભણીને ભણાવીએ તો ના થાય? તો કેવી રીતે થાય? એકાંતિ કઈ ભક્ત વરૈસ્તુ ભક્ત્યા હિ અનન્યા નારદ તદ દૃશ્યતે. એકાંતિક ભક્ત કોઈ થાય અને અનન્ય એ ભગવાનની ભક્તિ સિદ્ધ કરે તો જ એ ભગવાનના દર્શન પ્રાપ્ત થાય, એ પહેલા પરબ્રહ્મના દર્શન ના થાય. ભક્તિ સ્તવ ત્વસ્તિ મહિ અનન્યા, પણ હે નારદ તારે તો મારામાં અનન્ય ભક્તિ છે જ, વળી જ્ઞાન વૈરાગ્ય યુક્ત એવો તારામાં સ્વધર્મ પણ છે, એટલા માટે તને એ દર્શન મળશે. ભલે સુર અને દેવોના પણ ઈશ્વરો એ બધાને દુર્લભ છે, પણ તને સુલભ થશે. જા મારો આશીર્વાદ, મારો રાજીપો, તારી ભક્તિ, તારા ધર્મ જ્ઞાન વૈરાગ આ બધું જોઈને મને આનંદ થાય છે કે તું એના દર્શન કરવાને લાયક છે, માટે તને એ પ્રભુના દર્શન થશે. આમ જ્યારે ભગવાન નારાયણે નારદજીને આશીષ આપી અને સંમતિ આપી, ત્યારે ભગવાન નારદ ઉપર પ્રસન્ન થઈને હવે એને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરે છે. બહુ રાજી થઈને એમણે આજ્ઞા આપી કે નારદ તમે અમારા મૂળ સ્વરૂપના દર્શન માટે શ્વેતદીપ ધામમાં જાઓ. અહીંયા તો નહીં થાય, પણ એમના દર્શન તમને એ શ્વેતદીપ નામના ધામમાં થશે. નરનારાયણ ભગવાન જ્યાં બેસે છે એ કયું ધામ? બદ્રિકાશ્રમ. અને હવે જ્યાં મોકલે છે એ કયું ધામ? શ્વેતદીપ. બે ધામની વાત વાસુદેવ મહાત્મ્યમાં આવી. શ્વેતદીપ ધામમાં જાઓ, ત્યાં તમારો સંકલ્પ સિદ્ધ થશે. સ્કંદ કહે છે કે હે સાવરણી, હવે શ્વેતદીપ ધામમાં નારદજી કેવી રીતે પહોંચ્યા એ હું તમને વાત કરું છું. નારદજીને યોગની સિદ્ધિ તો મળેલી હતી જ, યોગ સિદ્ધિ વડે તેઓ આકાશ માર્ગે ઉડી શકતા. ભગવાન નારાયણનો આશીર્વાદ લઈ અને ઉડ્યા, સીધે સીધા એ મેરુ પર્વતના શિખર ઉપર ઉતર્યા. કારણ કે હવે જોવાનું હતું કે ભાઈ કઈ બાજુ જવાનું છે, એનો નકશો કે કોઈ જગ્યાએ બોર્ડ તો મારેલા હોતા નથી, એનો કઈ મેપ મળતો નથી. એટલે ત્યાં મેરુના શિખર ઉપર ઉતરીને બધી બાજુ નજર કરવા લાગ્યા, એમાં ઉત્તર પશ્ચિમ દિશામાં એમણે દ્રષ્ટિ ફેંકી. દૂર સુદૂર આમ પહાડીમાં એક બેટ દેખાણો, જેના કાંઠે બહુ મોટો સાગર જેને ક્ષીર સાગર કહેવાય ઘૂઘવાટા દેતો હતો. એ ક્ષીર સાગરના ઉત્તર કિનારા ઉપર એક અદ્ભુત બેટ હતો, જ્યાં તેજ તેજનો કોઈ પાર ન હતો, એટલે જેને શ્વેત દ્વીપ કહેવાય છે. દ્વીપ એટલે બેટ, અને જ્યાં બહુ તેજને લઈને શ્વેત લાગતો હોય એનું નામ શ્વેતદ્વીપ. આ શ્વેતદ્વીપ નામથી પ્રસિદ્ધ થઈ ગયેલો એ બેટ નારદજીને જોવામાં આવ્યો. ક્યાંથી જોયો? મેરુ પર્વતના શિખર ઉપરથી. હવે આ પકડી રાખવું પડશે, કારણ કે અહીંયાથી લઈને આ ચોથો અધ્યાય શરૂ થયો, ઠેઠ હોળમો અધ્યાય આવે ને ત્યાં સુધી નારદજી અહીંયા જ રહેવાના છે. આ પુરાણ છે ભાઈ, પુરાણમાં કથાઓ આમથી આમથી આમ ચાલ્યા કરે, એટલે પાછું ભૂલાઈ ના જાય કે નારદજી ક્યાં પૂગ્યા છે. શ્વેતદીપ, આવતા પહેલા 12 અધ્યાયની કથા આપણે પસાર કરવાની છે. હવે અહીંયા કાર્તિકજી વર્ણન કરે છે કે એમણે જે શ્વેતદીપ જોયો એ કેવો શોભાયમાન રળિયામણો હતો. કે છે, જ્યાં આંબા અને આસોપાલ અને કદંબ જેવા અનેક પ્રકારના વૃક્ષો હતા, અનેક પ્રકારની વેલીઓ હતી. એ વૃક્ષો, વેલીઓ, પશુઓ, પક્ષીઓ બધાયથી સુંદર શોભાયમાન, પક્ષીઓના કુંજનથી ગુંજિત એવો એ શ્વેતદીપ નામનો એ બેટ અત્યંત રળિયામણો દેખાતો હતો. નારદજી તો જોઈને જ આભા બની ગયા. અરે વાહ, અરે વાહ, ભગવાન નારાયણના આશીર્વાદથી આ દીપ મને દેખાણો, બાકી તો કોઈને જોવાય મળતો નથી. આ તો બહુ જ સરસ છે. હવે ત્યાંની એક વિશેષતા કહે છે કે ભાઈ ત્યાં શું શું સારું છે, સાંભળો. સર્વેપી જીવાહા કિલ યત્ર મુક્તાહા વસંતી ચ સ્થાવર જંગમાહા. એ દ્વીપમાં એટલે કે શ્વેતદીપ ધામમાં સ્થાવર કે જંગમ જે કાંઈ જીવ છે એ બધા મુક્તો છે. કારણ કે ત્યાં મુક્ત સિવાય કોઈ જઈ શકતું. આપણને પ્રશ્ન થાય ને કે ત્યાં પેલી કોયલ બોલે એ કોણ? શ્વેતદીપમાં નારદ જેવાને જવાતું ન હોય તો કોયલ ત્યાં કઈથી પહોંચી શકી? એટલે કહે છે કે ભાઈ એ ધામમાં સ્થાવર જંગમ જાત પાત જે કાંઈ જીવ પ્રાણી માત્ર છે બધા જ મુક્તો છે. તે મુક્તોને એવો ભાવ છે એટલે ત્યાં તે લોકો તેવી રીતે રહે છે. આવો જે એ શ્વેતદીપ, એને આ નારદજીએ દૂરથી જોયો અને એ દ્વીપને જોઈ રહ્યા હતા ત્યારે જ ભગવાન પુરુષોત્તમના ભક્તોત્તમ મુક્તોના દર્શન થયા. દૂરથી શ્વેતદીપ ઉપર એના મુક્તો વિચરી રહ્યા હતા એ દેખાણા. હજી ભગવાનના દર્શન ન થયા. ભગવાનના દર્શન થાય એ પહેલા ભગવાનના મુક્તોના દર્શન થયા. હવે મુક્તો કેવા હતા સાંભળો.
અતિન્દ્રિયા નિર્ગત સર્વ પાપા નિષ્પંદહીનાશ્ચ સુગંધિનશ્ચ દ્વિબાહવઃ કેપી ચતુર્ભુજાશ્ચ શ્વેતાશ્ચ કેચિત નવનિરદાભા.
પહેલામ પહેલું એ અતિન્દ્રિયો હતા, એટલે કે આપણી ઇન્દ્રિયો જેને જોઈ ના શકે એવા આપણા ઇન્દ્રિયોની કેપેસિટીથી પર ઉઠી ગયેલા, એને કોઈ માણસ જોઈ જ ના શકે એવા અતિન્દ્રિય પુરુષો હતા. વળી નિર્ગત સર્વ પાપાહા, આવા ધામમાં પહોંચ્યા હોય એને આપણે જેને પાપ જાણીએ છીએ એવા પાપ તો ન હોય, પણ શુભ કે અશુભ રૂપી રાગ, એ રાગરૂપ પાપ એમનામાં કશા જ નહોતા. વાસના જેને કહેવાય ને, એ વાસનારૂપી પાપથી તે લોકો રહિત હતા. વળી નિષ્પંદ હિનાહા, નિષ્પંદ એટલે શરીરમાં વળતો પરસેવો. એ ધામમાં તેજ બહુ, પણ કોઈને પરસેવો વળે આ એક ફાયદો. સારું, પંખા પંખાની જરૂર નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, એસી જોઈએ નહીં. વળી સુગંધી નશ્ચ, આપણે તો અહીંયા સુગંધી એર ફ્રેશર કેટલું કરીએ ત્યાર માંડ આવી, અને એ મુક્તોને સહજ એના દિવ્ય દેહમાં જ સુગંધી હતી. વળી કેપી દ્વિબાહવાહ કેપી ચતુર્ભુજાહા, કોક બે હાથવાળા અને કોક તો ચાર ચાર હાથવાળા હતા. અમુક શ્વેતાહા કેચિત નવ નિર્દાભાહા, અમુક તો બહુ જ શ્વેત હતા અને અમુક મુક્તો નવું નવું જે આકાશમાં વાદળ થયું હોય એના જેવા શ્યામ વર્ણના હતા. વળી કહે છે અમુક મુક્તોની આંખો પદ્મના દળ જેવી, પાંખડી જેવી હતી. અમુક મુક્તો સમમાન ગાત્રાહા, એનું જે શરીરના જે અવયવો એ જે માપના હોવા જોઈએ ને એવા જ માપના. આપણે જો આટલા બધા બેઠા છીએ પણ કોકને માથું મોટું તરબૂજ જેવું, કોકને હાવ નાનું એવું, કોકને ડોક લાંબી, કોકને ટૂંકી, કોકનું નાક લાંબુ નળિયા જેવું, કોકને ટૂંકું બાંડ્યું. ખ્યાલ આવ્યો? આપણે આ બધું આવું, અને ત્યાં નારદજી જે મુક્તોને જોઈ રહ્યા છે એના તમામ ગાત્રો સમમાન, બરોબર સમાન માપવાળા જ હતા. એક જ ડાયનો માલ ના હોય, બહુ જ સરસ. સ્વરૂપ દિવ્યાવયવાહા, એમના જેટલા કોઈ અવયવો હતા એ અત્યંત રૂપાળા અને દિવ્ય હતા. વળી સુસારાહા, અતિશય બળવાન હતા. વિકીર્ણ કેશાહા, એમના જે વાળ હતા માથાના એ છૂટા મૂકેલા હતા. સદા કિશોરાહા, તેઓની અવસ્થા કાયમ કિશોર હતી. સદભિશ્ચ ચિહ્નૈહી નિખિલૈહી ઉપેતાહા, એક સામુદ્રિક નામનું શાસ્ત્ર છે. એ શાસ્ત્રમાં આપણા શરીરના જે તે અંગો અને ઉપાંગો સારામાં સારી ક્વોલિટીના કેવા હોય એનું વર્ણન છે. એ જે જે ચિહ્નો વર્ણવ્યા છે એ બધા ચિહ્નોથી યુક્ત એ મુક્તો હતા. બહુ જ સારા સદચિહ્નોથી યુક્ત. વળી સરોજ રેખાંકિત પાણી પાદાહા, એમના હાથમાં અને પગમાં કમળની રેખાઓ હતી, કમળનું ચિહ્ન હતું એ બધા મુક્તોની. ષડુર્મી હિનાહા, ભોગ તરસ હર્ષ શોક જરા મૃત્યુ રૂપી જે છ ઉર્મીઓ એનાથી રહિત, સૂર્યથી પણ વધારે તેજસ્વી, શ્વેત વસ્ત્રોને ધારણ કરી રહેલા ભગવાનનું અખંડ ધ્યાન પારાયણ. હવે નારદજી જોઈ રહ્યા છે આવતા જાતા, તોય ધ્યાન પારાયણ છે, એટલે એવો ભ્રમ નહીં રાખવાનો પલોઠી વાળીને બેહે એ ધ્યાન કરે છે. હો, પલોઠી તો આપણે એટલે વાળીએ છીએ કે એ પહેલાં આપણી વૃત્તિ હંકેલાતી નથી. હવે જેને ભગવાનમાં મન રહેતું ન હોય એ હાલતા ચાલતો રહે તો શું રહે, પણ જેને એકવાર રહેવા લાગે છે, જેને સ્થિતિ બની જાય છે, એ તો પછી હુવે જાગે ખાય પીએ આવે જાય એને તૂટતી. એટલે ધ્યાન પરાહા, સૌમ્યાહા, બહુ જ સૌમ્ય એટલે કે શાંત પ્રકૃતિના હતા. ખીજાઈ ગયેલા, લાલ ઘૂમ થઈ ગયેલા એવા નહીં, પરંતુ વિચિત્રતા એ આટલા બધા સૌમ્ય હતા તો પણ કાલોપી એભ્યો ભયમ એતી નિત્યમ, મહાકાળ પણ જેનાથી ભય પામી રહ્યો હતો, એટલે કે ક્યારેય એને વૃદ્ધ કરવા માટે કે એનું મોત લાવવા માટે ત્યાં પગ પણ દઈ શકતો. એટલે સાંભળો, આપણે તો ભાગ્યે જ ઠરેલા હોઈએ, બહુ ગરમ હોઈએ તોય કૂચરોય શેરીનું આપણને છોડતું નથી, એ હાવ હાવ કરતું વાહે થાય છે, થાય છે ને, કે કાકા બહુ ગરમ છે ને બહુ ખીજાયેલા છે તેને ન કઢાય એવો એને આપણો ભય લાગે જ. આમનાથી તો મહાકાળ પણ ડરતો હતો, પોતે બહુ સૌમ્ય પણ કાળ પણ ડરે, કારણ એ ભગવાનના મુક્તો બની ગયા છે. હવે આટલી વાત સાંભળીને એટલે સાવરણીને એક પ્રશ્ન થયો, અને એ પ્રશ્નમાંથી જ નારદજીની ગતિ અટકી પડી. હવે નારદજીને શ્વેતદ્વીપમાં લઈ જવા જોઈએ, પણ સાવરણીજી પ્રશ્ન પૂછી બેઠા એટલે કાર્તિકજી હવે એનો જવાબ દેવા જાય છે, એમાંથી પ્રશ્ન પ્રશ્નનો જવાબ ને વળી પ્રશ્ન, 12 અધ્યાય સુધી ચાલશે. નારદજીને અહીંયા આરામ કરવાનો છે હવે ત્યાં સુધી. સાવરણી પૂછે છે, અતિન્દ્રિયાહ નિરાતંકાહ અનિષ્પંદાહ સુગંધિનઃ કે તે નરાહ કથમ જાતાહ તાદૃશાહ કાચ તદ્ગતિહિ શ્વેતદીપઃ પયમ બોધૌ વર્તતે હિ ધરાતલે તદ્વાસિનામપિ કથમ પ્રોક્તા તિન્દ્રિયતા ત્વયા. 4 પ્રશ્નો પૂછી નાખ્યા એક હામટા, પછી જાજુ ટાઈમ લેવો જ પડે ને. સાંભળો, પહેલામાં પહેલું એ પૂછ્યું કે હે કાર્તિકજી, આપે જે આ મુક્તોની વાત કરી એ છે કોણ ત્યાં? વળી આવા તે કેવી રીતે થઈ ગયા? તમે જે વર્ણન કર્યું એ તો બહુ અદ્ભુત કર્યું, આ કોઈ માણસના લક્ષણોમાં મળતું આવતું, માણા તો આવા હોય નહીં, માણાને તો બધા જોઈ શકે, એને તો બધાનો ભય લાગે છે. તમે કહો છો આનાથી તો કાળી ડરે છે, કોઈ એને જોઈ શકતું નથી, આટલા બધા રૂડા રૂપાળા બધી રીતે ગુણિયલ, આ છે કોણ, આવા તે કેવી રીતે થયા, અને અત્યારે શ્વેતદ્વીપમાં રહે છે તો ભવિષ્યમાં એ ક્યાં હશે, એની કોઈ ગતિ આગળ થવાની છે? અને એક પ્રશ્ન તો ખાસ તમે જરા ધ્યાન લઈને વાત કરજો કે એ શ્વેતદ્વીપ મેરુ પર્વત ઉપરથી જોઈ શકાણો એનો મતલબ એ કે આ લોકમાં છે, બરાબર છે? કંઈ બ્રહ્માંડ બહાર તો છે નહીં ને, અને છે બ્રહ્માંડમાં માયાના લોકમાં, અને તોય તમે કહો છો કે એ લોકો અતિન્દ્રિય છે એટલે કે અગોચર છે, ન જોઈ શકાય એવા થઈ ગયા છે? અરે ભાઈ, હોય આ લોકમાં અને તોય જોઈ ન શકાય આવી દિવ્યતા આવી કેવી રીતે? આ તો સંભવતું નથી, માયાના લોકમાં અમાયિકતા ક્યાંથી? 4 પ્રશ્ન પૂછ્યા, અને એ ચોથા પ્રશ્નમાં સાવરણીજી એક પુષ્ટિ આપે છે કે મેં અત્યાર સુધીમાં જેટલા શાસ્ત્રો સાંભળ્યા એ બધા શાસ્ત્રો ઉપરથી હું એવું કહી શકું કે તમે જે મુક્તોનું વર્ણન કર્યું ને એવા તો બ્રહ્મપુર ધામમાં એટલે કે અક્ષરધામમાં હોઈ શકે, એ સિવાય બીજી આવા ક્યાંય મુક્તો નથી. જો એ બ્રહ્મણી અક્ષરે ધામની સચ્ચિદાનંદ રૂપિણી સ્થિતાહ સ્યુહ ચિન્મયાહ મુક્તાહ તે તથા સ્યુહ નહીં ઇતરે. એકમાત્ર તમે વર્ણન કર્યા એવા સચ્ચિદાનંદ અક્ષર બ્રહ્મધામમાં જ ચિન્મય મુક્તો હોઈ શકે, એ સિવાય એવા જ બીજે ક્યાંય હોતા, બીજા કોઈ એવા નથી. તો તમે કેમ શ્વેતદ્વીપવાસી મુક્તોને આવા બતાવ્યા? માટે મારો આ સંશય તમે જરૂર દૂર કરો, તમે તો બધું જાણો છો. ત્યારે કાર્તિકજી હવે એના એક પછી એક પ્રશ્નોના જવાબ આપે છે. પહેલામાં પહેલો પ્રશ્ન હતો કે એ કોણ છે, સાંભળો એનો જવાબ. એકાંતોપાસને નૈવ પ્રાકલ્પેશુ રમાપતેહે એ બ્રહ્મભાવમ સંપ્રાપ્તાઃ અજરામર્તામ ગતાઃ અક્ષરાખ્યાઃ પુમાંસસ્તે શ્વેતદીપેત્ર ધામની સેવિતુમ વાસુદેવમ તમ સ્થિતા દેવર્ષિણે ક્ષિતાઃ. કે છે નારદે જે મુક્તોને જોયા એ મુક્તો ભગવાનની એકાંતિક ઉપાસના આના પહેલાના કલ્પમાં કરી ચૂક્યા છે એટલે એકાંતિક ભક્તો થઈ અને બ્રહ્મભાવને પામ્યા છે, અજર અમર ગતિને પામી ગયા છે એટલે એને અક્ષર પુરુષો કહેવાય છે. એ અક્ષર પુરુષો આ શ્વેતદીપ ધામમાં વસે છે. એનો અર્થ એ થયો વાલા ભક્તો કે આના પહેલાના કલ્પમાં જે એકાંતિક ભક્તો બની ગયા છે પરંતુ અક્ષરધામ વગેરે જે એનાથી ઉપરના ધામ છે એ ધામમાં કાયમ રહી શકાય એને માટેની પ્રેક્ટિસ લેવાની હજી થોડી અધૂરી છે એવા મુક્તો આ શ્વેતદીપમાં રહે છે. કારણ કે આ જ વાસુદેવ મહાત્મ્યમાં આગળ જતા આવવાનું છે કે આ શ્વેતદીપ ધામ વૈકુંઠ ગોલોક અને અક્ષરધામ આ ઉપરના ત્રણેય ધામમાં જવાનું દ્વાર છે. આ ધામમાંથી એ ત્રણમાંથી કોઈ પણ ધામમાં કાયમ ટકી શકાય એવી પ્રેક્ટિસ લઈ શકાય છે. એટલે પૂર્વના કલ્પમાં એકાંતિક બનેલા આ ભક્તો અહીંયા વાસુદેવ ભગવાનને સેવવા માટે રહ્યા છે અને અક્ષર પુરુષ શ્વેતદીપના મુક્તો કહેવાય છે જેને નારદજીએ જોયા. ગોપાળાનંદ સ્વામીએ આ બાબતની એક સરસ વાત કરેલી છે એનું પ્રમાણ અહીંયા બહુ સારું મળશે. વાત નંબર છે 80. શ્રીજી મહારાજે દયાએ કરીને એકવાર તો સર્વે હરિભક્તને દેહનો ત્યાગ કરાવીને બ્રહ્મપુરમાં લઈ જાય છે ને પોતાને વિશે પ્રીતિ પણ અતિશય કરાવે છે ને પોતાનું અલૌકિક સુખ પણ અતિશય આપે છે. તે પછી જેને જ્યાં મોકલવા ઘટે તેને ત્યાં મોકલે છે. પછી તે ભક્ત એ સુખને સંભાળતો થકો બીજા રાગને ટાળીને પાછો શ્રીજી મહારાજ પાસે આવે છે. ખ્યાલ આવ્યો? આમ આ શ્વેતદીપમાં મુક્તો વસે છે. પણ હવે જે એમનો પ્રશ્ન હતો કે આગળ આમની કોઈ ગતિ થશે એનો ત્રીજા પ્રશ્નનો જવાબ આપે છે. પ્રાપ્તે પ્રલય કાલે તો પુનશ્ચાક્ષર ધામની સ્થાસ્યંતિ તે સ્વતંત્રાશ્ચ કાલ માયા ભયોજિતા. કે છે આ જે બધા મુક્તો છે એ જ્યારે પ્રલય કાળ સમીપમાં આવશે ત્યારે આ શ્વેતદીપ ધામ છોડીને ફરી વખત તેઓ અક્ષરધામમાં જાય છે અને ત્યાં તેઓ કાળ માયાના ભયે રહિત એવા સંપૂર્ણ સ્વતંત્ર મુક્તો બની જાય છે. કારણ કે અત્યારે તેઓ કાળ માયાના ભયથી રહિત છે ખરા, પણ પ્રલય કાળમાં આખું બ્રહ્માંડ નાશ થાય ત્યારે શ્વેતદીપ સ્વયં જ નથી રહેવાનું એટલો ભય તો છે જ. જ્યારે એ હવે અક્ષરધામમાં જશે પછી એને એ પણ ભય ક્યારેય રહેતો એટલે કે ફેરવણી હવે નથી. કારણ કે અક્ષરધામ કાળપ છે. હવે આ મુક્તો આવા કેવી રીતે બન્યા એના સાધનો સાંભળવા જેવા છે. આપણે માટે એ ઇમ્પોર્ટન્ટ છે હો કે આપણે એવા બનવું હોય તો બનાય કેવી રીતે. તો કે છે અત્રાપિ પુરુષા એ તું માયા જાતા અતક્ષરાહા તે બી સદ્વિહી સાધનૈર વૈ જાયંતે તાદૃશાહા કિલ. આ લોકમાં માયાએ કરીને વાસનાએ કરીને જન્મેલા જે કોઈ પુરુષો છે એ જો શાસ્ત્રોએ બતાવેલા સારા શ્રેષ્ઠ ઉપાયો કરે તો એવા જ બને છે. હવે ઉપાયો અહીંયા ગણાવે છે. અહીંયા કુલ 11 ઉપાયો બતાવ્યા છે. સાંભળો, માયા પર અક્ષરધામના મુક્ત થવા માટે પહેલા દ્વારભૂત શ્વેતદીપના મુક્ત બનવાના 11 સાધનો. એક, સૌથી પહેલું અહિંસા. જીવનમાં કદાપિ હિંસા ન કરવી. હિંસાનો અર્થ એટલો જ ના કરવો કે કોકને મારી નાખવા. હિંસાનો શાસ્ત્રીય ઓરિજિનલ અર્થ છે કોઈને પણ દુઃખ દેવું, કોઈને દુખવવા, કોઈનો દ્રોહ કરવો. ઘણી વખત તો આપણી એવી ભયંકર હિંસા હોય છે કે એને મારી નાખ્યા કરતાં વધારે બિચારાને વહમું લાગે, વધારે દુઃખ પહોંચે. તો આ ભયંકર હિંસા છે. પહેલામાં પહેલું સાધન અહિંસા, બીજું તપ, ત્રીજું સ્વધર્મ, ચોથો વૈરાગ, પાંચ ભગવાનનો મહિમા, છઠ્ઠું સાધન આત્મનિષ્ઠા, સાતમી ભગવાનની પરાભક્તિ, આઠમું સાધન એકાંતિક સંતોનો પ્રસંગ. કારણ કે આપણી જે અત્યારે ખરાબી છે એ બધી દૂર થાય અને ભગવાનના મુક્તની પાત્રતા આપણી ઈચ્છાથી આવતી નથી. ભગવાનના સંતોના પ્રસંગમાં રહેતા રહેતા ધીરે ધીરે પ્રેક્ટિસ થાય છે. નવમું સાધન સેવાએ રહિત એવી ચતુર્ધા મુક્તિની પણ અનિચ્છા. સાંભળો, એકમાત્ર ભગવાનની સેવા જ ઈચ્છવાની, એ પ્રકારની એ સિવાયની ચાર પ્રકારની મુક્તિ મળતી હોય ને તોય મારે ના જોઈએ. આટલો જે મહાનિષ્કામ ભક્ત બને એ જ આવો મુક્ત બને છે. પછી અણીમાદી અષ્ટ સિદ્ધિની અનભિલાષા, આઠ સિદ્ધિ કે નવ નિધિ મારે જોઈએ જ નહીં. અગિયારમું સાધન ભગવાન શ્રીહરિના જન્મ કર્માદી ચરિત્રોનું પરસ્પર કથન તથા શ્રવણ. ભગવાનના જે જે ચરિત્રો હોય એના જે જે ગ્રંથો હોય એની વારંવાર કથા કહેવી અને સાંભળવી, આ અગિયારમું સાધન છે. આવી રીતે જે અગિયાર સાધનો કરે છે તે આ લોકનો કોઈ પણ આત્મા હોય તે શ્વેત દીપના મુક્તો જેવો જ બની જાય છે. અને એકવાર જો એવો મુક્ત બને તો પછી એને ક્યારેય જન્મ મરણ રહેતું નથી. જગત સર્ગે જાય માને પ્યે તે કાલ વસાત ક્વચિત ન જાયંતે સ્વતંત્રત્વાત ન નશ્યંતિ લયે અન્યવત. એ એવા સ્વતંત્ર થાય છે કે પછી એને ક્યારેય જન્મવું કે મરવું પડતું નથી. હવે આ વાતની પુષ્ટિ આપવા માટે એટલે કે મનુષ્યલોકનો માનવી પણ શ્વેત દીપનો કે અક્ષરધામનો મુક્ત બની શકે છે આ બતાવવા એવા સાધનો કરે તો, એનું પ્રમાણ આપવા માટે કાર્તિકજી એક ઉપરીચર વસુ નામના રાજાનું આખ્યાન શરૂ કરે છે. આ આખ્યાનમાંથી જ પાછા બીજા પ્રશ્નો નીકળવાના છે, પણ આખ્યાન અદ્ભુત સમજવા જેવું છે. ભગવાન વ્યાસજીએ આમાં જે આખ્યાન કહ્યું છે એ અતિ સુંદર છે. અહીંયા તો આ અધ્યાય પૂરો થાય છે, આખ્યાનની ભૂમિકા આવી રહી છે. અત્ર તે કથયિષ્યામી કથામ પૌરાણિકીમ મુને યથા અત્રત્યોપી મનુજસ તથા ભાવમ ઉપેયવાન વિસ્તીર્ણા એષા કથા બ્રહ્મન શ્રુતા મે પિતૃ સન્નિધૌ સૈષા અદ્ય તવ વક્તવ્યા કથા સારોહી સસ્મૃતઃ. કે છે હું તને એક પૌરાણિકી કથા કહીશ, જે કથા માં એવું આવે છે કે આ લોકનો જ એક મનુષ્ય મારા તારા જેવો જ હતો, છતાં પણ એ એવા ભાવને પામી ગયો કે એ દેહ છોડ્યા પછી એ મુક્તની પદવી પામી ગયો છે. એવી સુંદર મજાની આ કથા છે. એ કથા આમ તો બહુ જ વિસ્તારવાળી છે, મેં મારા પિતાશ્રીજી પાસેથી સાંભળી છે. શંકર ભગવાન દેવે મહાદેવે મને આ વાત કરી છે, બહુ વિસ્તારવાળી છે, પણ અત્યારે તો હું એને ટૂંકમાં કહીશ. એટલું યાદ રાખજે, આ જે કથા છે ઉપરીચર વસુની એ તમામ બીજી કથાઓનો સાર છે. આવું સુંદર આ આખ્યાન છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય શ્વેતદીપ વર્ણન નામા ચતુર્થો અધ્યાય. આટલી કથા સાથે આજના બપોર પછીના સેશનને અહીંયા વિરામ આપીશ. ફરી આવતીકાલની કથા આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પોતાની ભાષામાં સ્વશૈલીથી વાસુદેવ મહાત્માના એક એક શ્લોકને છણાવટ સાથે, અર્થની શબ્દોની ગહનતા અને ગંભીરતા સાથે, સરળ શૈલીમાં આપણને વાસ્તવિક મુદ્દાઓને સમજાવ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.